પ્રભુ ઈસુના જીવનની સત્યકથા સાંભળવા આપનો હાર્દિક આવકાર. પ્રભુ ઈસુના જીવનનું વિવરણ કરતાં કરતાં માનવ ઇતિહાસ પર થયેલ એઓનો અદ્ભુત પ્રભાવ જોવા મળે છે. એઓના બોલ અધિકારયુક્ત, ગંભીર તથા અર્થપૂર્ણ છે. એઓનો જન્મ, જીવન, મૃત્યુ તથા અદ્ભુત પુનરુત્થાન યુગે યુગે માનવજાતને આકર્ષતા રહ્યા છે. આ કથામાં તમે જે કંઈ સાંભળો તે અક્ષરશઃ સત્ય છે. આજે વિશ્વમાં જે કેલેન્ડરનો ઉપયોગ થાય છે તે 2000 વર્ષ પહેલા એઓના અદ્ભુત જન્મનો પુરાવો આપે છે. પ્રભુ ઈસુ એક યહૂદી પરિવારમાં જન્મ્યા અને એઓએ ઇઝરાયલ દેશમાં વાસો કર્યો. માત્ર 33 વર્ષની વયે એઓને ક્રુસે જડી મારી નાખવામાં આવ્યા. ઈસુની ધરપકડ કરી એઓનો વધ કરવામાં આવ્યો ત્યારે એઓ બિલકુલ નવાઈ ન પામ્યા, કારણ એઓએ વારંવાર પોતાના શિષ્યોને કહ્યું હતું કે આખી માનવજાતના પાપોના પ્રાયશ્ચિત રૂપે બલિદાન થવા સારું એઓ આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એઓના મૃત્યુ પૂર્વે 3 વર્ષ સુધી ઈસુએ નગરે નગર જઈ લોકોને બોધ કર્યો કે એઓ સ્વર્ગેથી ઈશ્વર દ્વારા મોકલાયેલ હતા. જેઓ ઈસુની પાસેથી પોતાના પાપોની માફીનો સ્વીકાર કરે છે તેઓને એઓ અનંત જીવન પ્રદાન કરે છે અને ખાતરી દે છે કે મૃત્યુ પછી તેઓ સદાકાળ ઈશ્વર સાથે વાસો કરશે. એઓ જ સૃષ્ટિકર્તા ઈશ્વર હતા જે માનવ રૂપ ધરી પૃથ્વી પર આવ્યા હતા. એ સિદ્ધ કરવા ઈસુએ અનેક ચમત્કાર કર્યા, લોકોને સાજાપણું આપ્યું, તોફાન શાંત પાડ્યા એટલે સુધી કે મરેલાઓને પુનર્જીવિત કર્યા. આ સર્વની સંપૂર્ણ માહિતી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંગ્રહિત છે. પ્રભુ ઈસુના સમકાલીન એક વૈદ્ય હતા. ઈસુ જ્યાં જ્યાં ફર્યા અને જે જે આશ્ચર્ય કર્મો કર્યા એની એઓએ નોંધ કરી હતી. એઓનું નામ લુક હતું. તો હવે પ્રસ્તુત કરીએ છીએ લુક અનુસાર શુભ સંદેશ આધારિત પ્રભુ ઈસુના જીવનની સત્યકથા.
આ સત્યકથા એ સમયની છે જ્યારે ઓગસ્ટસ કાઈસર રોમના સમ્રાટ અને હેરોદ મહાન યહૂદીયા પ્રાંતના રાજા હતા. એ સમયે ઈશ્વરે નાઝરેથ શહેરની મરિયમ નામની કુંવારીની મુલાકાત લેવા સ્વર્ગદૂત ગાબ્રિયલને મોકલ્યા. દૂતે મરિયમને કહ્યું,
હે મરિયમ, ગભરાઈશ નહીં, કારણ તારા પર ઈશ્વરની કૃપા થઈ છે. તું ગર્ભવતી થઈ એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈસુ પાડવામાં આવશે.
આ તે કેમ થશે? હું તો કુંવારી છું.
પવિત્ર આત્મા તારા પર ઉતરશે એ કારણે તે પવિત્ર બાળક પરમ પ્રધાન ઈશ્વરનો દીકરો કહેવાશે. તેના રાજ્યનો અંત નહીં થાય.
સમય જતા મરિયમ ગર્ભવતી થઈ. એ જ સમયે તેને કાને આ વાત આવી કે તેની પિતરાઈ બેન એલિઝાબેથ તથા તેમના પતિ ઝખરિયાને લાંબા સમય પછી મા બાપ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. લાંબો પ્રવાસ કરી મરિયમ આ વયોવૃદ્ધ દંપતિ પાસે પહોંચી.
એલિઝાબેથ, મરિયમ, બેન મરિયમ, તું સકળી નારીઓમાં સૌથી ધન્ય છે. ધન્ય છે બાળક જે તું જણશે, કારણ કે તારી શુભેચ્છા સાંભળતાની સાથે જ મારા પેટમાંનું બાળક આનંદથી ઉછળ્યું.
મારો પ્રાણ ઈશ્વરને મોટો માને છે. ને મારો આત્મા મુક્તિદાતા ઈશ્વરમાં હરખાયો છે. હવેથી સર્વ યુગના લોક મને ધન્ય કહેશે.
દિવસો મહિનામાં બદલાતા ગયા અને છેવટે મરિયમનો પ્રસવકાળ પાસે આવ્યો ત્યારે ઇઝરાયેલ દેશ પર હકુમત ચલાવનાર રોમન સરકારે આ જાહેરાત કરી.
નાઝરેથના બધા રહેવાસીઓ ધ્યાન દો, સમ્રાટ કાઈસારના હુકમ મુજબ ગાલિલ અને યહૂદિયા પ્રાંતના બધા જ રહેવાસીઓની વસ્તી ગણતરી કરવામાં આવશે. આથી સર્વે લોકોએ પોતપોતાના વતનમાં જઈ અવશ્ય નામ નોંધણી કરાવવી.
આથી મરિયમ અને યુસુફને નામ નોંધણી કરાવવા માટે એક અઠવાડિયાથી વધુ સમય સુધી ગધેડા પર સવાર થઈ બેથલેહેમના પહાડી માર્ગો પર થઈ યાત્રા કરવી પડી. ત્યાં પહોંચતા એમના ઉતારા માટે કોઈ સારો પ્રબંધ ન થવાથી તેમને એક ગભાણમાં રોકાવવું પડ્યું, કારણ બાળકના જન્મનો સમય નિકટ હતો. ગામના પાદરે કેટલાક ભરવાડો વારાફરતી જાગીને પોતાના ઘેટાની રખેવાળી કરતા હતા. ત્યાં એકાએક સ્વર્ગદૂત પ્રગટ થયો.
અરે આ જુઓ, આ શું છે? આટલો બધો પ્રકાશ ક્યાંથી? આખું આકાશ ભરાઈ ગયું છે.
આ તો સ્વર્ગદૂત પ્રગટ્યો છે.
સ્વર્ગદૂત છે.
આજે દાઉદના નગરમાં તમારા તારકનો જન્મ થયો છે. તેવો જ ખ્રિસ્ત પ્રભુ છે.
દાઉદનું નગર?
એ તો બેથલેહેમ. ચાલો હમણાં જ જઈને તપાસ કરીએ.
હા હા, તપાસ કરીએ.
ચાલો ચાલો.
આ સમાચાર સાંભળીને ભરવાડો ઘણા પ્રસન્ન થયા. યહૂદી ધર્મના શિક્ષણ અનુસાર એમને ખબર હતી કે એક દિવસે જગતમાં મસીહા એટલે કે ઉદ્ધારકનો જન્મ થશે, જે માનવજાતના પાપોની ખંડણી સારું પોતાનું બલિદાન આપશે. બાળકના દર્શન કરવા તેઓ તરત ચાલી નીકળ્યા.
આ તો અદ્ભુત કહેવાય.
તેઓએ ગામમાં આવી યુસફ, મરિયમ અને બાળકને શોધી કાઢ્યા. બાળ ઈસુને એક કપડામાં લપેટવામાં આવ્યા હતા અને ગભાણમાં સૂતેલા હતા. પાછા ફરતા ભરવાડો વારંવાર એ રાત્રે બનેલી ઘટનાઓ વિશે ચર્ચા કરતા રહ્યા. ઉદ્ધારકના આગમન થવાથી તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા. પ્રત્યેક બાબત જે તેઓએ સાંભળી તથા નિહાળી તે સ્વર્ગદૂતના કહેવા મુજબ જ હતી. યહૂદી નિયમાનુસાર આઠમે દિવસે નર બાળકની સુન્નત થવી જોઈએ, જે એક મહત્વનો ધાર્મિક સંસ્કાર હતો. આથી મરિયમ અને યુસફ બાળ ઈસુને ઉત્તર દિશામાં આવેલ યરૂશાલેમમાં લઈ આવ્યા. ભીડ ભાડવાળી સાંકડી ગલીઓમાં થઈ તેઓ છેવટે વિશાળ ધર્મસ્થાને પહોંચ્યા, જે ધાર્મિક ગતિવિધિઓનું કેન્દ્ર હતું. પ્રવેશતા જ સિમોન નામના એક ધાર્મિક પુરુષ સાથે મુલાકાત થઈ. પવિત્ર આત્માએ સિમોનને વચન દીધું હતું કે એઓનું મૃત્યુ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી મસીહના સાક્ષાત દર્શન નહીં કરે, જેની યહૂદી પ્રજા સદીઓથી પ્રતીક્ષા કરતી હતી, જે તેઓને પાપથી મુક્ત કરવા સંસારમાં આવવાના હતા. બાળ ઈસુ જ ઈશ્વરના પસંદ કરાયેલ છે એનું ભાન થવાથી સિમોન એઓને પોતાના હાથોમાં ધરી પ્રાર્થના કરવા લાગ્યા.
પ્રભુ, હવે તમે તમારા દાસને તમારા વચન મુજબ શાંતિથી બોલાવી લો, કારણ મારી આંખોએ તમારા તારણને નિહાળી લીધું છે. આ બાળક ઈશ્વરનો પસંદ કરેલ છે. ઈશ્વર તમ બંનેને આશીષ આપો.
પછી આ પરિવાર નાઝરેત ગામ આવ્યું, જે ઉત્તર પ્રાંતમાં સ્થિત હતું. પોતાના પુત્રના જન્મ સાથે જોડાયેલી આ સર્વ અદ્ભુત ઘટનાઓ વિશે મરિયમ વારંવાર વિચારતી, પણ તેણે આ બધી વાતો પોતાના હૃદયમાં સંગ્રહી રાખી. સમય જતાં જ્યારે ઈસુ 12 વર્ષના થયા ત્યારે પોતાના માતા પિતા સાથે પાસ્ખા પર્વ પાળવા યરૂશાલેમ ગયા. દેશના ઇતિહાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉત્સવ આ પર્વ સાથે સંકળાયેલ હતો. પર્વ સમાપ્ત થતાં તેઓ પાછા ફર્યા, પણ માર્ગમાં મરિયમ અને યુસુફે જાણ્યું કે ઈસુ તેઓની સાથે નહોતા. શોધ કરતા છેવટે ચિંતાતુર માતા પિતાએ ઈસુને મંદિરના આંગણામાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા દીઠા.
આ કોનું બાળક છે જે આવા ડાપણ ભર્યા સવાલ કરે છે?
આ નાઝરેથી આવ્યો છે. અમને એમ હતું કે અમારી સાથે જ છે. ભૂલચૂક થયો હોય તો માફ કરશો.
બેટા, તું અમારી સાથે આમ કેમ વર્ત્યો? તારા પિતાને હું તને શોધવા કાજે કેટલા હેરાન થયા.
તમે મને કેમ શોધતા હતા? શું તમને ખબર નથી મારે મારા પરમપિતાના કાર્યો પૂરા કરવાના છે?
પછી ઈસુ પોતાના માતા-પિતા સાથે નાઝરેત પાછા ફર્યા. એઓ જ્ઞાનમાં તથા કદમાં ઈશ્વરની તથા માણસોની કૃપા દ્રષ્ટિમાં વધતા ગયા. તિબેરિયસ સમ્રાટના રાજ્યકાળના 15મે વર્ષે ઈશ્વરનું વચન મરિયમની બહેન એલિઝાબેથના પુત્ર યોહાન પાસે આવ્યું. એઓ સર્વલોકને પોતાના પાપનો પસ્તાવો કરી બાપ્તિસ્મા લઈ ઈશ્વર માટે પવિત્ર જીવન જીવવાનો બોધ દેતા હતા. એઓ યોહાન બાપ્તિસ્મા કરનાર તરીકે ઓળખાતા હતા.
તમારા પાપનો પસ્તાવો કરો ને બાપ્તિસ્મા લો તો ઈશ્વર તમારા પાપ માફ કરશે.
પ્રચાર કરતા કરતા યોહાન યર્દન નદીના તટે પહોંચ્યા, જે એક સ્વાભાવિક પ્રચાર સ્થળ હતું. એઓનો સંદેશ માનનારને એઓ જળથી બાપ્તિસ્મા આપતા હતા.
જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલ છે, તે મુજબ રાનમાં કોઈ એવી હાક પાડે છે કે પ્રભુને માટે માર્ગ તૈયાર કરો, એઓની યાત્રા સારું સીધો માર્ગ બનાવો, દરેક પહાડ ટેકરા સમતલ કરો, પ્રત્યેક ખાઈને ભરી દેવામાં આવે, વાંકા ચૂંકા માર્ગ સીધા કરો ને ઉબળ ખાબળ માર્ગ સરળ કરો, ત્યારે જ આખી માનવ જાત ઈશ્વરનું તારણ જોશે.
અમે શું કરીએ?
હા કહો તો, અમારે શું કરવું?
જેમની પાસે બે અંગરખા છે તે જેમની પાસે નથી તેને દાન કરે.
હા સાચે જ, આપણે એમ જ કરવું જોઈએ.
જેમની પાસે ભોજન છે તે વેચીને ખાય.
અમને કહો, શું તમે ખ્રિસ્ત છો?
હું તો કેવળ જળથી તમને બાપ્તિસ્મા આપું છું, પણ જે મારી પાછળ આવનાર છે તે બહુ મહાન છે. હું તો એઓના પગરખાની વાદરી ખોલવા સરખું લાયક નથી. એઓ તમને પવિત્ર આત્મા તથા અગ્નિથી બાપ્તિસ્મા આપશે. એઓનું સુપડું એઓના હાથમાં છે, જેથી ઘઉંને ભૂસાથી અલગ કરીને પોતાના કોઠારમાં રાખે.
તે સમયે લગભગ 30 વર્ષની વયે ઈસુ યર્દન તટે પહોંચ્યા. ત્યાં બાપ્તિસ્મા પામી પાણીથી બહાર નીકળ્યા. પછી એઓ પ્રાર્થના કરવા લાગ્યા. એ જ ક્ષણે પવિત્ર આત્મા કબૂતરનું રૂપ ધરી એઓ પર ઉતર્યો. પછી આકાશમાંથી એવી વાણી થઈ, આ મારો વાલો દીકરો છે જેનાથી હું પ્રસન્ન છું. આ બીના પછી ઈશ્વરના આત્માથી દોરવણી પામી ઈસુ વેરાન પ્રદેશમાં આવ્યા, જ્યાં શેતાને એઓનું 40 દિવસ સુધી પરીક્ષણ કર્યું. આ બધો જ સમય એઓ ઉપવાસ રહ્યા, અને જ્યારે એઓ ભૂખ્યા થયા તો શેતાને કહ્યું,
જો તું ઈશ્વરનો પુત્ર હો તો આજ્ઞા કર કે આ પથ્થર રોટલી બની જાય.
ઈસુએ શાસ્ત્રમાંથી ઉત્તર દીધો,
શાસ્ત્રમાં લખેલ છે કે માણસ એકલી રોટલીથી જ નહીં પણ ઈશ્વરના દરેક વચનથી જીવતો રહેશે.
પળભરમાં શેતાને ઈસુને જગતનો બધો મહિમા દેખાડ્યો અને કહ્યું,
હું તને આ સગળો અધિકાર તથા વૈભવ આપીશ. આ સગળું મારે હવાલે કરાયેલ છે, અને હું જેને ચાહું તેને આપી શકું છું. જો તું મારી ભક્તિ કરશે તો આ સગળું તારું થશે.
શાસ્ત્રમાં લખેલ છે કે તમે તમારા પ્રભુ પરમેશ્વરની ભક્તિ કરો ને કેવળ એમની જ સેવા કરો.
છેવટે શેતાને ઈસુને યરૂશાલેમ લઈ જઈ મહાન ધર્મસ્થાનના શિખરે ઉભા કર્યા. પછી શાસ્ત્રમાંથી ઉલ્લેખ કરતા કહ્યું,
જો તું ઈશ્વર પુત્ર હોય તો અહીંથી કૂદી જા. ધર્મશાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વર તારી સંભાળ લેવા પોતાના દૂતોને આજ્ઞા કરશે. તેઓ તને પોતાના હાથમાં ધરી લેશે, જેથી તારા પગને ઠેસ સરખી પણ નહીં લાગે.
શાસ્ત્ર કહે છે કે તમારે ઈશ્વરની પરીક્ષા ન કરવી.
ઈસુની આત્મિક પરીક્ષા સમાપ્ત થઈ. ત્યારબાદ એ ઉત્તરી દિશામાં પ્રયાણ કરી નાઝરેત પહોંચ્યા, જ્યાં એઓએ બાળપણ વિતાવ્યું હતું. સાબ્બાત એટલે કે વિશ્રામ દિને ઈસુ સ્થાનિક આરાધના સ્થળે ગયા, જ્યાં ભક્તિ તથા બોધપાઠ થતો. એક ધાર્મિક આગેવાનના કહેવાથી એઓએ આ શાસ્ત્રપાઠ વાંચ્યો.
ઈશ્વરનો આત્મા મારા પર છે. દીનજનોને શુભ સંદેશ આપવા એમણે મને પસંદ કર્યો. બંદીવાનોને મુક્તિ અને આંધળાઓને દ્રષ્ટિ દેવા સારું મને મોકલ્યો છે. સતાવાયેલાઓને આઝાદ કરવા તથા પ્રભુ પોતાના લોકનો ઉદ્ધાર કરશે એ ઘોષણા કરવા મને મોકલ્યો છે.
કેવા સુંદર વચન!
આજે આ વચન પૂરું થયું છે. જ્યારે તમે મને શાસ્ત્ર પાઠ વાંચતા સાંભળ્યો,
શાસ્ત્રલેખ પૂરો થયો?
પણ આ લેખ તો કેવળ મસીહ જ પૂરો કરી શકે.
અમે કેવી રીતે જાણીએ?
ચોક્કસ તમે મને મહેણું મારશો કે હે વૈદ, પોતે પોતાને જ સાજો કરો ને. તમે મને એમ પણ કહેશો કે જે કામો તમે કાપરનાહુમમાં કર્યા તે પોતાના વતનમાં પણ કરી દેખાડો. પણ હું તમને સાચે જ કહું છું કે પ્રબોધકને પોતાના વતનમાં કોઈ માન જ નથી.
લોકોએ ઈસુને ગામની બહાર લઈ જઈ એક ડુંગરા પરથી એઓને નીચે ધકેલી દેવા ચાહ્યું, પણ તેઓની મધ્યમાં થઈને ઈસુ પોતાને રસ્તે ચાલ્યા ગયા. પ્રભુ ઈસુની આધ્યાત્મિક સેવા પ્રગતિ પામી, તેથી એઓએ પોતાના અનુયાયીઓમાંથી કેટલાકને પસંદ કર્યા, જેથી તેઓ ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ ફેલાવવા સહાયરૂપ થવાને તૈયાર થાય. ગાલિલના સમુદ્ર કિનારે માછીમારોમાંથી સિમોન પીતર, યાકુબ અને યોહાનને પસંદ કર્યા. થોડેક દૂર બે હોડીઓ હતી.
તમને શાંતિ થાવ.
આભાર ગુરુજી.
તમારી હોડીમાં આવી શકું સિમોન?
કેમ નહીં?
હોડીને વધુ ઊંડા પાણી તરફ હંકારો ને પછી સાથીઓ સાથે માછલીઓ માટે જાળ ફેંકો.
ઓ ગુરુજી, અમે તો આખી રાત મેઠા પણ મળ્યું કાંઈ જ નહીં. હવે છતાંય તમારા કહેવાથી હું જાળ ફેંકી જોઉં છું. યાકૂબ, યોહાન,
પ્રભુ ઈસુ હોડીમાં હોવાથી તેઓએ આજ્ઞા માની. પરિણામ રૂપે એટલી તો માછલીઓ ભરાઈ આવી કે જાળ ફાટવાનો ભય હતો.
યાકૂબ, યોહાન, તમારી હોડી અહીં લાવો, અમારી મદદ કરો, જલ્દી.
નથી અમારે એવું.
બહુ થઈ ગયું, બસ આટલી માછલીઓ પૂરતી છે.
આ ચમત્કાર જોઈ સિમોન પિતર અતિ પ્રભાવિત થઈ ગયા. ભાઈ તથા આદર સહેઓ ઈસુના ચરણે પડી ગયા.
મારી પાસેથી ચાલ્યા જાઓ પ્રભુ, હું તો પાપી છું.
ભયભીત ન થશો, હવે તમે માણસોને મારી પાસે આણશો.
ગાલિલ સાગરને કિનારે આવેલ વ્યસ્ત કાપરનાહુમ શહેરમાં ઈસુને હંમેશા લોકો ઈશ્વરના રાજ્યનું શિક્ષણ પામવા સારું ઘેરી લેતા. અચાનક ભીડમાંથી યાયરસ નામનો એક માણસ દોડીને ઈસુ પાસે આવ્યો, જે સ્થાનિક ધર્મસ્થાનનો અધિકારી હતો.
ઈસુ આવી રહ્યા છે, અહીં છે, જુઓ.
ઈસુજી, ઈસુજી, દયા કરી મારી એકની એક દીકરીને બચાવી લો. પ્રભુ દયા કરો, તે માત્ર 12 વર્ષની છે ને મરવા પડી છે. કૃપા કૃપા કરીને મારે ઘરે આવો.
લોક સમુદાયને એક તરફ છોડી ઈસુ યાયરસના ઘરે જવા ચાલી નીકળ્યા. માર્ગમાં યાયરસના એક મિત્રએ આવી સમાચાર આપ્યા.
યારસ, હું દિલગીર છું, તારી પુત્રી મરણ પામી છે, ગુરુને તસ્દી ના આપ.
ઈસુજી,
ભયભીત ન થાઓ, કેવળ વિશ્વાસ રાખો, એ સજીવન કરાશે.
પ્રભુ ઈસુના વચને યાયરસને અપાર શાંતિ આપી અને તેઓ યાયરસના ઘર તરફ ચાલતા રહ્યા. ત્યાં પહોંચતા જોયું કે લોકો શોક કરતા છાતી કૂટતા હતા. ઘરના આંગણે પહોંચી ઈસુએ તેઓને ત્યાંથી વિદાય કર્યા અને યાયરસ, તેની પત્ની તથા પોતાના 3 શિષ્યો પિતર, યાકૂબ અને યોહાન સાથે ઘરમાં પ્રવેશ કર્યો. બાલિકાને જમીન પર રાખેલ હતી. ઈસુએ નીચા નમીને તેનો હાથ ધર્યો અને કહ્યું,
દુઃખી ન થાઓ, એ મરી નથી ગઈ, બસ ઊંઘે છે. દીકરી, ઉઠો.
બાલિકાએ આંખો ખોલી, પૂરું સ્વાસ્થ્ય પામી તે ઉઠીને બેઠી થઈ ગઈ.
એવું બી થાય છે? મારી દીકરી સજીવન થઈ ગઈ.
એને ખાવા સારું કંઈક આપો. ધ્યાન રાખો, અહીંયા જે બન્યું તે કોઈને ન જણાવશો.
પ્રભુ ઈસુ જે કોઈ સ્થાને જતા ત્યાં યરૂશાલેમ, યહૂદિયા તથા આસપાસના પ્રદેશમાંથી લોક એકઠા થઈ જતા. કેટલાક રોગથી સાજા થવા તો કેટલાક દુષ્ટાત્માથી છુટકારો પામવા આવતા. તેઓ ઈસુને સ્પર્શવા ચાહતા, કારણ એઓમાંથી પરાક્રમ નીકળીને સઘળાને સાજા પણ આપતું હતું.
ઈસુ, અમને બચાવો,
અમારે તમારી જરૂર છે.
બીજાઓ ઈશ્વરના રાજ્ય વિશે ઉત્સુક થઈ એઓના વચન સાંભળવા આવતા. ઈસુનો બોધ પ્રત્યેકના હૃદયને સ્પર્શી જતો. કેટલાક સુધરતા તો કેટલાક ક્રોધે ભરાતા, પણ દરેકના જીવન પર કંઈક ને કંઈક અસર થતી. ઈસુ ઈશ્વરથી મળતા આશીર્વાદનું શિક્ષણ આપતા.
આત્મામાં રાંક લોકોને ધન્ય છે, ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. ધન્ય છો તમે ભૂખ્યા કે તમે ધરાશો, ધન્ય છો જે હાલ રડો છો તમે હરખાશો. જ્યારે લોક તમને નકારે, ધિક્કારે, અપમાનિત કરે ને મારે કારણે તમને ભૂંડા કહે તો તમે ધન્ય છો. એમ થવાથી આનંદિત થાઓ ને હર્ષે કૂદો, કારણ સ્વર્ગમાં તમારે સારું મોટું ઇનામ છે. તેઓના વડવાઓ પણ પ્રબોધક સાથે એમ જ વર્ત્યા.
ઈસુએ પ્રાચીન પ્રબોધકની ચેતવણીને જણાવી,
અફસોસ છે તમ ધનવાનોને, તમે હાલમાં પોતાનો સુખભોગ પામી ચૂક્યા.
આ ધનવાન તો આ નથી માંગતો, જરૂર ગાંડો છે.
અફસોસ તમને કે જે હાલ હસો છો, તમે રડશો ને વિલાપ કરશો.
ઘણીવાર ઈસુનો બોધ એઓના સાંભળનારની અપેક્ષાથી બિલકુલ વિપરીત હતો.
જ્યારે સગળા તમારા વિશે સારું બોલે તો તમને અફસોસ. તેઓના પૂર્વજો પણ જૂઠા પ્રબોધકોને સારું એમ જ કહેતા હતા. પણ હું તમને કહું છું કે શત્રુઓને પ્રેમ કરો.
શું શત્રુઓને પ્રેમ કરીએ? સમ્રાટને પણ?
તમને ધિક્કારનારાઓનું ભલું કરો, શ્રાપ દેનારાઓને આશીષ દો, ગેરવર્તાવ કરનાર સારું પ્રાર્થના કરો. જો કોઈ તમારા એક ગાલે તમાચો મારે તો એના તરફ બીજો ગાલ ધરો. જો કોઈ તમારો કોટ છીનવી લે તો એને ખમીસ પણ આપી દો. જે કોઈ તમારી પાસે કંઈક માગે એને આપો. જો કોઈ તમારું કંઈ લઈ લે તો તે પાછું ન માગો. જેવો વ્યવહાર તમે બીજાઓ પાસેથી ચાહો છો એવો જ વ્યવહાર તમે એમની સાથે કરો.
એ રોમનો વિશે તો નથી કહેતો ને?
અરે રોમનોની વાત છોડો, પેલા સમૃણીઓને જુઓ, તેમને તો ઈશ્વર પણ પ્રેમ નથી કરતો.
બીજાઓનો ન્યાય ન કરો તો તમારો પણ નહીં થાય. કોઈને દોષ ન દો તો તમને દોષી નહીં ઠેરાવાય. માફ કરો તો માફી પામશો.
પ્રભુ, અમને તમારા માર્ગમાં ચલાવો.
આપો તો તમને અપાશે. જે માપથી તમે આપો એ જ માપથી તમને પણ મળશે. જો તમને પ્રેમ કરનારને જ તમે પ્રેમ કરો તો કેમ કરીને આશીષ પામશો? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનાર ઉપર જ પ્રેમ રાખે છે. જો તમારું ભલું કરનારનું જ તમે ભલું કરો તો પછી બદલો શાનો? પાપીઓ પણ એમ જ કરતા હોય છે ને.
પ્રભુ, અમને દોરી લો.
હા, તમારા શત્રુઓને પ્રેમ કરો ને એમનું ભલું કરો. પાછું મેળવવાની આશા રાખ્યા વગર આપો, તમને સ્વર્ગમાં પ્રતિફળ મળશે. તમે પરમ પ્રધાનના પુત્ર પુત્રી ગણાશો. એવો આ દુષ્ટ તથા કૃતજ્ઞ પર પણ મહેરબાન છે. તમારા સ્વર્ગમાંના પિતાની જેમ તમે પણ દયાવંત બનો.
ઈસુ પોતાના શિક્ષણથી લોકોને આશ્ચર્ય પમાડતા, પણ કેટલીક વાર તો લોકો એઓના કૃત્યોથી ખૂબ જ નવાઈ પામતા. એક દિવસે કાપરનાહુમના નાકે થઈને જતા એઓએ માથી લેવી નામના કર ઉઘરાવનારને જોયો, જે ત્યાં બેસી આવતા જતા લોકો પાસેથી કર ઉઘરાવતો હતો.
17, 18, 19, 20, 20, મારી પાસે આટલા જ છે ભાઈ,
આટલા જ છે, સમજે છો? ચાલ કાઢ વધારે.
માથી લેવી જેવા કર ઉઘરાવનારા પોતાના જ લોકને છેતરતા હોવાથી યહૂદીઓ તેમને ધિક્કારતા અને તેમની સાથે કોઈ સંબંધ ન રાખતા. પણ ઈસુએ સીધે સીધું માથીને કહ્યું,
મારી પાછળ આવો.
પ્રભુ, જેવી તમારી આજ્ઞા.
ઈશ્વર સાથે આખી રાત પ્રાર્થનામાં ગાળ્યા બાદ ઈસુએ 12 વ્યક્તિઓને પોતાના અતિ નિકટના શિષ્યો તરીકે પસંદ કર્યા કે જેથી તેઓને શુભ સંદેશ ફેલાવવા તૈયાર કરે. માછીમારોમાંથી એઓએ પિત્તર, આન્દ્રિયા, યાકુબ તથા યોહાનને પસંદ કર્યા. ત્યારબાદ ફિલિપ, બાર્થોલમાય તથા કર ઉઘરાવનાર માથીને, પછી થોમા તથા આલ્ફિયસના પુત્ર યાકુબને પસંદ કર્યા. અંતે ઈસુએ સિમોન ઝલોતસને પસંદ કર્યો, યાકુબના પુત્ર યહુદા અને સાથે યહુદા ઈશ્કારિયોતને પણ, જે દગાખોર નીકળ્યો. સાધારણ જનતામાં પ્રભુ ઈસુની લોકપ્રિયતા, એઓનું અદભુત શિક્ષણ તથા સમાજના તરછોડાયેલા લોકો પર એઓની કરુણા, આ બધી બાબતો લગભગ બધા જ ધાર્મિક આગેવાનો માટે ચિંતાનો વિષય બની ગઈ. એક અપવાદ રૂપે સિમોન ફરોશી હતો, જેણે ઈસુને ઓળખવાની ઈચ્છા પોતાના મિત્રને પ્રદર્શિત કરી.
હું આ માણસને ઓળખવા માંગુ છું.
તમે શું માનો છો, એવો જ મસીહ હશે?
પ્રભુ ઈસુ જ ઈશ્વરના પસંદ કરાયેલા છે કે કેમ, જેની યહૂદીઓ રાહ જોતા હતા, એ જાણવા સારું સિમોને એઓને ઘેર ભોજનનું આમંત્રણ આપ્યું. ઈસુ તેમના શિષ્યો સાથે સિમોનને ઘેર ગયા. દરવાજા પર પગરખા ઉતારીને બધાએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. ઈસુને ખાસ સિમોનની સાથે બેસાડવામાં આવ્યા.
ચાલો જોઈએ છોકરા, અહીંથી ચાલ્યા જાઓ, તમે સાંભળતા નથી, જાઓ, છોકરા તો બહુ તોફાની છે.
સર્વ ભોજન પીરસાવાની રાહ જોતા હતા. એ સમયે વ્યભિચારી જીવન વિતાવનાર એક સ્ત્રીએ સુગંધિત અત્તરની ડબ્બી લઈ ઘરમાં પ્રવેશ કર્યો, કારણ તેને જાણ થઈ કે ઈસુ ત્યાં હાજર હતા.
આ શું કરે છે અહીં?
સ્ત્રી ઈસુ આગળ આવી. તેણે પોતાના આંસુઓથી ઈસુના પગ ધોયા અને લાંબા વાળથી તેને લૂછીને ચુંબન કર્યું. આ જોતા જ સિમોને મનોમન વિચાર્યું,
જો આ માણસ ખરેખર પ્રબોધક હોત
તો એને ખબર પડી જાત કે આ સ્ત્રી જે એને સ્પર્શે છે તે કોણ છે ને કેવું પાપી જીવન વિતાવે છે.
સ્ત્રીએ પોતાની ડબ્બી ખોલી આરાધના રૂપે અત્તર પ્રભુને પગે રેડી દીધું. તે જોતા જ ઈસુએ પોતાના મેજબાન તરફ દ્રષ્ટિ કરીને કહ્યું,
હું જાણું છું સિમોન કે આ સ્ત્રી કોણ છે. મારી વાત ઉપર ધ્યાન દો. એક મહાજનના બે કરજદાર હતા. એકને 500 રૂપિયાનું દેવું હતું તો બીજાને 50નું. બંને પરત કરવાની સ્થિતિમાં નહોતા તો મહાજને બંનેનું દેવું માફ કર્યું. હવે બેમાંથી કોણ મહાજન ઉપર વધારે પ્રેમ રાખશે?
મારા ખ્યાલ પ્રમાણે જેને વધારે માફ થયું.
તમે ઠીક બોલ્યા. હવે આ સ્ત્રીને જુઓ. હું તમારે ઘરે આવ્યો પણ તમે પગ ધોવા માટે મને પાણી સરખું પણ ન આપ્યું. પણ આણે પોતાના આંસુઓથી મારા પગ ધોયા ને વાળથી લૂછ્યા. તમે પ્રેમ ભરો આદર સત્કાર પણ ન કર્યો, પણ જ્યારથી હું અહીં છું એ મારા પગોને ચૂમી રહી છે. તમે મારા માથા પર તેલ ન છોડ્યું પણ એણે મારા પગો પર અત્તર રેડ્યું છે. એથી હું કહું છું કે એણે બતાવેલ પ્રેમ સિદ્ધ કરે છે કે એના અપાર પાપ માફ થયા છે. પણ જેને થોડું માફ થયું એ થોડો જ પ્રેમ દર્શાવે છે.
પછી ઈસુએ સીધે સુધું સ્ત્રીને કહ્યું,
તમારા પાપ માફ થયા છે, તમારા વિશ્વાસે તમને બચાવ્યા છે, શાંતિથી જાઓ.
જો કે ઈસુના કામોથી સિમોન જેવા ફરોશીઓને માઠું લાગતું હતું, તો પણ ઘણીવાર ઈસુ તેઓના કાર્યોને ધ્યાનમાં રાખી શિખામણ દેતા હતા.
ઈસુ આપણને છોડીને તો નથી જતા ને?
પ્રભુ અમને છોડીને ન જાઓ.
પ્રભુ અમને કંઈક કહો.
ઈસુજી અમને બોધ કરો.
અમને છોડીને ન જાઓ.
એકવાર બે જણ ધર્મસ્થાનમાં પ્રાર્થના કરવા ગયા, એક ધાર્મિક આગેવાન ને બીજો જકાતદાર. ધાર્મિક આગેવાને અલગ ઊભા થઈ આવી પ્રાર્થના કરી, હે ઈશ્વર, હું તમારો આભારી છું કે અન્ય લોક સમાન હું વ્યભિચારી, લોભી કે ઠગબાજ નથી, ને તમારો આભાર કે આ જકાતદાર સમાન પણ નથી.
બરોબર, ધર્મગુરુના જેવા જ બોલ છે.
અઠવાડિયામાં હું 2 દિવસ ઉપવાસ કરું છું ને મારી કમાણીનો દશાંશ તમને દઉં છું. પણ જકાતદારે દૂર ઉભા રહી સ્વર્ગ તરફ ન જોતા પોતાની છાતી કૂટી કૂટીને કહ્યું કે હે ઈશ્વર, મુજ જેવા પાપી પર દયા કરો,
અમને સત્ય માર્ગ દર્શાવો. પ્રભુ,
હું કહું છું કે ઈશ્વરની નજરમાં ધાર્મિક આગેવાન નહીં પણ જકાતદાર નેક ઠર્યો. એ જ રીતે જે પોતે પોતાને ઊંચો કરે છે એને નમ્ર કરવામાં આવશે, પણ જે પોતાને નમ્ર કરે છે તે ઊંચો કરાશે.
અમને વધુ કહો.
મારી પાસે આવો ને મારા વચન સાંભળો, મારી આજ્ઞા માનો ને તમને જીવન મળશે. જ્યાં સુધી પ્રભુ મળી શકે છે ત્યાં સુધી તેમને શોધો. જ્યારે તેઓ નિકટ છે ત્યારે એમને હાંક મારો. દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છોડે અને અધર્મી પોતાના દુર્માર્ગોનો ત્યાગ કરે ને ઈશ્વર પાસે પાછો આવે, પછી પ્રભુ તેના પર દયા કરશે તથા અપાર ક્ષમા બક્ષે. તમે અતિ હર્ષિત થશો અને તમને જીવનભર શાંતિથી ઘેરી લેવામાં આવશે.
પ્રભુ ઈસુ અને એઓના શિષ્યો લોકોને ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ પ્રચારતા ગાલિલના ગામે ગામ જવા લાગ્યા. તેઓની સાથે કેટલીક સ્ત્રીઓ પણ હતી જેઓને ઈસુ દ્વારા સાજાપણું મળ્યું હતું. એ દિવસોમાં હેરોદ આંતિપાસે યોહાન બાપ્તિસ્મા કરનારને કેદ કર્યા હતા. યોહાને પ્રગટ કર્યું હતું કે ઈશ્વર પોતાના પુત્રને પૃથ્વી પર મોકલશે. આ સારું લોકોએ પોતાના દુષ્ટ માર્ગોથી ફરી મસીહના આગમનની તૈયારી કરવી. જ્યારે યોહાનના શિષ્યોએ જેલમાં એઓની મુલાકાત લીધી ત્યારે ઈસુના ચમત્કારો વિશે કઈ સંભળાવ્યું.
અમે 9 નગરને દ્વારે પહોંચ્યા તો એક શબયાત્રા બહાર આવી. મરેલ વ્યક્તિ એક વિધવાનો એકનો એક દીકરો હતો. આ જોતા ઈસુનું હૃદય પીગળી ગયું. એઓએ ઠાઠડી નીચે રખાવીને કહ્યું, હે જુવાન, હું કહું છું, ઊઠ. અને આશ્ચર્યની વાત કે જુવાન બેઠો થયો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
યોહાને તેઓને એક પ્રશ્ન પૂછવા ઈસુ પાસે મોકલ્યા.
એઓને જઈને પૂછો કે જે આવનાર છે તે તમે જ છો કે પછી અમે બીજા કોઈની વાટ જોઈએ.
યોહાનના શિષ્યોએ કેદખાનાથી પાછા ફરતા ઈસુની શોધ કરી. ઈસુ ઘણાના રોગ મટાડતા હતા અને દુષ્ટ આત્માઓને ધમકાવી લોકોને તેનાથી મુક્ત કરતા હતા.
યોહાન બાપ્તિસ્મા કરનારે પૂછવા મોકલ્યા છે કે જે આવનાર તે તમે જ છો કે અમે બીજા કોઈની વાટ જોઈએ.
જે કંઈ તમે જોયું તથા સાંભળ્યું જઈને યોહાનને કહો. આંધળા જોઈ શકે છે ને લંગડા ચાલી શકે છે. મારા વિશે સંદેહ ન રાખનાર વ્યક્તિને ધન્ય છે.
આખા દેશમાં લોકોને વધુ ને વધુ એ વાતની ખાતરી થતી ગઈ કે પ્રભુ ઈસુ જ મસીહા એટલે કે ઈશ્વરના પસંદ કરેલ છે, જે એક દિવસ આ પૃથ્વી પર આવનાર હતા ને લોકોના પાપ માફ કરી ઈશ્વરનું રાજ્ય સ્થાપિત કરનાર હતા. જો કે આ વાતને લીધે ઘણા ધાર્મિક આગેવાનોએ પ્રભુ ઈસુના શિક્ષણનો વિરોધ કર્યો, પણ લોકો આતુરતા સાથે એઓનો ઉપદેશ પામવા ઈચ્છુક હતા ને ઈસુની પાછળ પાછળ જતા હતા.
બાપુજી મને તેડી લો.
આવી જા મારા ખભે. હવે દેખાય છે?
હું ઈસુને જોઈ શકું છું.
માછીમાર, વેપારી તથા અન્ય વ્યવસાય કરનાર પ્રભુ ઈસુનું શિક્ષણ પ્રાપ્ત કરવા ગાલી લાવ્યા હતા. ભીડમાં કેટલાક ખેડૂતો પણ હતા જેઓ ફસલની અનિશ્ચિતતા વિશે જ્ઞાન ધરાવતા હતા. આ તકનો ઉપયોગ કરતા ઈસુએ ઉદાહરણ દ્વારા ઈશ્વરના રાજ્યનો બોધ દીધો.
એક ખેડૂત બી વાવવા નીકળ્યો. બીજ પ્રસારતી વેળાએ કેટલાક રસ્તા કિનારે પડ્યા ને ચકડાઈ ગયા, અને પછી પંખીઓએ આવી એને ચણી લીધા. કેટલાક બી પથરાળ ભૂમિ પર પડ્યા, ત્યાં ભૂમિમાં વિનાશ ન હોવાથી તેઓ ઉગ્યા પણ તરત સુકાઈ ગયા. કેટલાક બી કાંટા વચ્ચે પડ્યા, અને કાંટાઓએ તેઓની સાથે સાથે વધીને તેઓને દબાવી દીધા. કેટલાક બીજ સારી ભોયમાં પડ્યા, અને દરેકે ઉગીને 100 ગણા ફળ ઉત્પન્ન કર્યા.
ઈસુની નિકટના શિષ્યોએ એઓને લોકોથી અલગ બોલાવીને મનની આશંકાઓનો ખુલાસો માંગ્યો.
ગુરુજી, એક વાત સમજાવો. જ્યારે ભીડ એકઠી થાય છે તો તમે ઉપમા આપી કેમ બોધ કરો છો?
ઈશ્વરના રાજ્યની ગુપ્ત વાતોને સમજવાનું જ્ઞાન તમને અપાયું છે, પણ બીજાઓને ઉપમા આપી સમજાવાય છે, કારણ તેઓ દેખતા હોવા છતાં જોઈ નથી શકતા ને સાંભળવા છતાં સમજી નથી શકતા.
પ્રત્યેકના મનમાં આ દ્રશ્યની છબી ઉપસી આવતી હતી. ખેડૂત આગળ આગળ બીજ પ્રસરાવતો જાય, અને કુટુંબનો ચાકર બીજને સારી ભૂમિમાં તેની પાછળ પાછળ વાવતો જાય.
ઉપમાનો અર્થ આ છે. બીજ એ તો ઈશ્વરનું વચન છે. રસ્તા કિનારે પડેલા બીજ તેઓને દર્શાવે છે, જેઓ વચન સાંભળે તો છે, પણ શેતાન આવી તેને ચોરી જાય છે, જેથી ઉદ્ધાર પામવાથી તેઓને વંચિત રાખે. ખડકાળ જમીન પર પડેલા બીજ તેઓના પ્રતીક છે, જે વચન સાંભળી હર્ષથી તેને સ્વીકારે છે, પણ જડ ન હોવાથી થોડો સમય વિશ્વાસ કરે છે, પણ પરીક્ષા વેળાએ તેઓ પડી જાય છે. કાંટા મધ્ય પડેલા બીજ તેઓને દર્શાવે છે, જેઓ વચન સાંભળે તો છે, પણ આ જીવનની ચિંતા, ધન અને મોહ માયા તેને ઘેરીને દબાવી દે છે, તેથી તેઓના ફળ નથી પાકતા. પણ સારી ભૂમિમાં પડેલા બીજ એઓના પ્રતીક છે, જે વચનને સાંભળીને ભલા તથા આજ્ઞાકારી મનમાં ધરી રાખે છે અને ફળ પાકવા સુધી ધીરજ ધરે છે.
ગાલિલના દૈનિક જીવનને લગતું એક વધુ ઉદાહરણ આપી પ્રભુ ઈસુએ બોધ કર્યો.
દીવો પ્રગટાવીને કોઈ એને વાસણથી ઢાંકી નથી દેતું કે ન તો એને ખાટલા તળે રાખતું, પણ એને ઊંચા સ્થાન પર રાખે છે, જેથી ઘરમાં પ્રવેશનારને અજવાળું દેખાય. તેથી જે કંઈ ઢાંકીને રાખેલ છે તેને બહાર લાવવામાં આવશે, અને જે છુપાવી રાખેલ છે એને શોધીને પ્રકાશમાં લવાશે.
પ્રભુ અમને દોરી લો.
તો સાવચેત રહો કે તમે કેવી રીતે સાંભળો છો, કારણ જેની પાસે છે તેને વધુ અપાશે, પણ જેની પાસે નથી તેની પાસેથી એ પણ લઈ લેવાશે જે તે સમજે છે કે પોતાનું છે.
ગુરુજી, તમારી મા તથા ભાઈઓ તમને મળવા બહાર ઉભા છે.
ઈશ્વરનું વચન માનનાર તથા પાળનાર જ મારી મા તથા ભાઈઓ છે.
એક દિવસે ઈસુ અને એઓના નિકટના શિષ્ય હોડી પર સવાર થયા, જેથી ગાલિલનો નાનો સરખો પણ કેટલીક વાર તોફાની થઈ જતો સમુદ્ર પાર કરે.
તોફાન આવતું હોય એમ લાગે છે.
એવું જ જણાય છે.
તોફાન એટલી સુધી વધી ગયું કે હોડીને ઉથલાવી તેમાં સવાર થયેલ સર્વનો વિનાશ થવાનો ભય હતો. તેમ છતાં પ્રભુ ભાર ઊંઘમાં હતા. ઈસુ ઉઠ્યા અને શબ્દ માત્રથી તોફાનને શાંત પાડી દીધું.
આપણે બચી ગયા, કેવું અદ્ભુત! બચી ગયા, બચી ગયા, બચી
ગયા, બચી ગયા. તમારો વિશ્વાસ ક્યાં ગયો?
શાંત સમુદ્ર પાર કરીને ઈસુ અને એઓના શિષ્યો ગેરાસિનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. કિનારાની નજીક પહોંચતા ઊંચા ઢાળવાળી ટેકરીઓ નજરે આવતી હતી. થોડે અંતરે ભૂંડો ચરી રહ્યા હતા. કિનારે ઉતરતા જ એક સંપૂર્ણ નગ્ન ભૂત વળગેલો માણસ દોડી આવી ઈસુને પગે પડી ગયો.
ઈસુ, પરમ પ્રધાન ઈશ્વરના પુત્ર, તમારે ને મારે શું લેવા દેવા? હું મેનવો છું, ના, મને દંડ ન દેશો.
શું છે તારું નામ?
સેના, આખી સેના. પ્રભુ, અમે કાલા વાલા કરીએ છીએ, અમને નરક કુંડમાં ન મોકલો. પણ પેલા સુવરોમાં પ્રવેશવાની આજ્ઞા આપો.
પ્રભુ ઈસુએ અશુદ્ધ આત્માઓને ભૂંડોના ટોળામાં પ્રવેશવાની આજ્ઞા આપી. તેઓએ આજ્ઞા માની અને આખું ટોળું તેજ ગતિએ દોડવા લાગ્યું. ભૂંડોનું ટોળું પહાડ પરથી સમુદ્રમાં ધસી ગયું અને ડૂબી માર્યું. આથી ભૂંડો ચલાવનારા અતિ ક્રોધિત થયા.
અહીંથી ચાલ્યો જા, એ જાદુગર, અમને છોડીને ચાલ્યો જા, જા અહીંથી દૂર થઈ જા.
દરમિયાન સાજાપણું પામેલ માણસ વસ્ત્ર ધારણ કરી ઈસુને ચરણે આવી બેઠો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થતાં તેના મુખ પર અપાર શાંતિ દેખાતી હતી.
તમે જ્યાં કહી જશો હું પણ આવીશ. મને તમારી સાથે આવવા દો.
ઘરે ચાલો જા ને ઈશ્વરે તારે સારું જે કર્યું તે બધાને કહી જણાવ.
એ વ્યક્તિએ ઈસુની આજ્ઞા પ્રમાણે કર્યું. ગેરાસિનીઓના પ્રદેશમાં જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેના સાજાપણાનો તથા જીવન પરિવર્તનનો સંદેશ વારંવાર લોકોને જણાવતો રહ્યો. ગાલિલની ટેકરીઓ પાછળ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ઈસુ ઈશ્વરના રાજ્ય વિશે ઉપદેશ કરતા. એઓનો ઉપદેશ એવો તો મોહિત કરતો કે હજારો લોક ત્યાં જ રોકાઈ જતા.
ગુરુજી, આ લોકોને મોકલી દો જેથી તેઓ આસપાસના ગામમાં જઈ પોતાને સારું ખાવા રહેવાનો પ્રબંધ કરે. આ તો વેરાન જગ્યા છે.
તમે પોતે જ એમને ખાવા માટે કંઈક આપો.
પણ અમારી પાસે તો કેવળ 5 રોટલી અને 2 માછલી જ છે.
ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ 50-50ની પંગતમાં લોકોને બેસાડે, પછી સ્વર્ગ તરફ હાથ ઊંચા કરી એવું પ્રાર્થના કરી.
હે અમારા પ્રભુ ઈશ્વર, વિશ્વવિદાતા, તમે ધન્ય છો જે આ પૃથ્વી પર અન્ન ઉપજાવો છો.
પ્રભુ ઈસુએ રોટલીઓ તથા માછલીઓને ભાંગી શિષ્યોની ટોપલીઓ ભરી દીધી જે તેઓએ જનસમુદાયને પીરસી. 5,000 પુરુષ તથા સ્ત્રીઓ અને બાળકો સર્વ તૃપ્ત થયા.
આ તો ચમત્કાર થયો,
માની જ ન શકાય.
કોણ આવું કરી શકે?
શિષ્યોએ જનસમુદાય મધ્ય થઈ બચેલી રોટલીઓ અને માછલીઓ એકઠી કરી. એમ કરતા પૂરી 12 ટોપલીઓ ભરાઈ ગઈ. એક દિવસ ઈસુએ એકાંતમાં પ્રાર્થના કર્યા પછી શિષ્યો પાસે આવી એક અગત્યનો પ્રશ્ન પૂછ્યો.
લોકો મારા વિશે શું કહે છે?
સગળાવતી પિત્તરે જવાબ આપ્યો,
કેટલાક તમને યોહાન બાપ્તિસ્મા કરનાર કહે છે, તો વળી કેટલાક એલિયા કહે છે, જ્યારે બીજાઓનું માનવું છે કે કોઈ પુરાતન કાળના પ્રબોધક સજીવન થયા છે.
હવે તમે કહો કે હું કોણ છું?
તમે ઈશ્વરના મસીહ છો.
તમે આ વાત કોઈને ન જણાવતા હું બહુ દુઃખ ભોગવીશ તથા લોક દ્વારા નકારાઈશ. તેઓ મને મોતે મારશે, પણ ત્રીજા દિવસે હું સજીવન થઈશ.
ઈસુએ પોતે ભવિષ્ય ભાખી પોતાના મૃત્યુની આગાહી કરી અને એ વાતની પણ ખાતરી આપી કે ત્રીજે દિવસે મુએલામાંથી સજીવન થઈ ઉઠશે. શિષ્યો આ કથનને સમજી ન શક્યા.
તમારામાંનું કોઈ મારી પાછળ આવશે?
હું તમારી પાછળ આવીશ પ્રભુ.
જે કોઈ હળ ઉપર હાથ દઈ પાછો જતો રહે છે એ ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય નથી. જે કોઈ મારી પાછળ આવવા ચાહે એ પોતાનો નકાર કરે ને રોજ પોતાનો ક્રૂસ ઉઠાવી મારું અનુસરણ કરે. કારણ જે કોઈ પોતાનો પ્રાણ બચાવશે તે તેને ખોશે, પણ જો કોઈ મારે લીધે પોતાનો પ્રાણ ખોશે તે તેને બચાવશે. મનુષ્ય આખું જગત પ્રાપ્ત કરી પોતાનો જ પ્રાણ ગુમાવે તો શો લાભ?
ઈશ્વરની સ્તુતિ થાઓ.
પ્રભુ અમને સાચો રાહ બતાવો.
ઈશ્વરના રાજ્ય વિશેનું શિક્ષણ તથા સમાજના નકારાયેલ લોકો પ્રત્યેની કરુણાને કારણે ઈસુ જ્યાં કંઈ જતા ત્યાં ભીડ એકઠી થઈ જતી. એક દિવસે ઈસુ પોતાના શિષ્યો સાથે એક નગરમાં પ્રવેશ્યા, જ્યાં એક અંધ પુરુષ રસ્તાના કિનારે બેસી ભીખ માંગતો હતો. તમારે સારું શું કરું?
પ્રભુ મારી આંખો ખોલી દો.
દેખતા થાઓ, તમારા વિશ્વાસે તમને સાજા કર્યા.
ઈસુએ કરેલા ચમત્કારો એ વાતનો પુરાવો આપતા હતા કે એઓના દાવા પ્રમાણે સાચે જ એઓ ઈશ્વર પુત્ર હતા. નિકટના શિષ્યોએ એઓને મસીહ એટલે કે ઈશ્વરના પસંદ કરાયેલા તરીકે ઓળખ્યા. એક બપોરે ઈસુ એઓના શિષ્યો સાથે હેરમોન નામના પર્વતની તળેટીએ પહોંચ્યા. ગ્રીષ્મકાળની ઠંડી સુખદ સંધ્યાએ એઓ પ્રાર્થના કરવા સારું પિત્તર યાકૂબ અને યોહાનને સાથે લઈ પર્વત પર ચડ્યા.
કેટલું ચઢાણ છે, હું તો થાકી ગયો.
હું પણ ત્રાસી ગયો છું.
ત્રણેય શિષ્યો ઊંઘથી ઘેરાઈ ગયા, પણ પ્રાર્થના દરમિયાન ઈસુનું મુખ સૂર્ય સમાન પ્રકાશિત થયું અને વસ્ત્ર ઉજળા થઈ ચમકી ઉઠ્યા.
જો પિતર, આ શું થઈ રહ્યું છે?
હા, આ તો માની ન શકાય એવી વાત છે.
શિષ્યોએ જાગતા પુરાતન કાળના બે પ્રબોધકો મૂસા અને એલિયાને જોયા, જેઓ ઈસુની સાથે વાર્તાલાપ કરતા હતા.
તમે ઈશ્વરની યોજના પૂરી કરશો.
તમારું મોત યરુશાલેમમાં થશે.
પ્રબોધકોના વિદાય થતા સમયે પિત્તર બોલી ઉઠ્યા,
ગુરુજી, આ તે કેવી સુંદર તક કે આપણે અહીં છીએ. આપણે ત્રણ તંબુ બાંધીએ, એક તમારે માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.
પણ એ જ ક્ષણે એક મહાન પ્રકાશિત વાદળે આવી આખા પર્વતને ઘેરી લીધો. ભયથી કાંપતા શિષ્યોએ આવી આકાશવાણી સાંભળી, આ મારો વાલો દીકરો છે જેને મેં પસંદ કર્યો છે, તેનું સાંભળો.
તમારા શિષ્યોને દુષ્ટાત્મા કાઢવા કહ્યું,
પણ તેઓ ન કાઢી શક્યા. ગુરુજી ગુરુજી કઈક કરો, મારા દીકરાને બચાવી લો ગુરુજી, બચાવો મારા.
હે અવિશ્વાસી તથા હઠીલી પેઢીના લોક, હું ક્યાં સુધી તમારી સાથે રહું ને સહન કરું? પુત્રને અહીં લાવો.
આ સાંભળતા જ દુષ્ટ આત્માએ યુવકને વિંઝોળી જમીન પર પછાડ્યો. ઈસુએ દુષ્ટ આત્માને દૂર થવાની આજ્ઞા આપી અને એ જ ઘડીએ યુવક સ્વસ્થ થઈ ગયો.
અરે આનું મોઢું પણ ઠીક થઈ ગયું, ગજબ કેવાય. વાહ વાહ વાહ.
ઈસુ ઘણીએ વાર એકાંતમાં પ્રાર્થના કરતા. એક દિવસ પ્રાર્થના પછી એઓના શિષ્ય એક અગત્યની વિનંતી લઈને આવ્યા.
જેમ યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવી, તેમ અમને પણ શીખવો.
પ્રાર્થના આ પ્રમાણે કરો. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ, અમારા પ્રતિદિનનો આહાર આજ અમને આપો, અને અમારા ઋણોને માફ કરો જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ, અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી છૂટકો કરો.
પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા ઈસુ વિશ્રામ સમયે તેઓને પ્રાર્થના વિશે અન્ય શિક્ષણ આપતા, જે તેઓને સારું અગત્યનું હતું.
માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, ખટખટાઓ તો તમારે સારું દ્વાર ખોલાશે. કારણ જે માગે છે તે પામે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે તેને સારું દ્વાર ઉઘાડવામાં આવે છે.
આનો અર્થ શું?
તમારામાં એવો તે કોણ પિતા હશે કે જેનો પુત્ર પાણી માગે તો એને ઝેર આપશે, કે રોટલી માગે તો એને પથ્થર આપશે? તમે આવા દુષ્ટ હોવા છતાંય પોતાના સંતાનોને તો સારાવાના જ આપો છો ને, તો પછી સ્વર્ગમાંના પિતા તેમના માગનારને પવિત્ર આત્મા કેમ કરી નહીં આપે?
એક સવારે જ્યારે ઈસુ શિષ્યો સાથે ક્યાંક જવા નીકળ્યા, ત્યારે સ્થાનિક ધર્મસ્થાનનો એક ગુરુ ત્યાં દોડી આવી ભક્તિભાવે એઓના ચરણે નમ્યો. એને જાણવાની ઈચ્છા હતી કે મૃત્યુ પછી ઈશ્વર સાથે સદાકાળ વાસો કેમ થાય.
હે ઉત્તમ ગુરુજી, અનંત જીવન પામવા મારે શું કરવું?
મને ઉત્તમ કેમ કહો છો? ઈશ્વર વિના કોઈ ઉત્તમ નથી. તમે આજ્ઞાઓ તો જાણો છો, ખૂન ન કરો, વ્યભિચાર ન કરો, કોઈ પર જૂઠો આરોપ ન કરો ને મા બાપનું સન્માન કરો.
પરંતુ આ બધી જ આજ્ઞાઓ તો હું નાનપણથી જ માનતો આવ્યો છું.
હજી પણ એક કાર્ય કરવાનું રહે છે. તમારું સર્વસ્વ વેચી ધન ગરીબોને દઈ દો, તો તમને સ્વર્ગમાં ધન મળશે, પછી મારી પાછળ આવો.
એ ધનવાન માણસ પોતાનું મુખ નીચું કરી ભારે દુઃખ સાથે વિદાય થયો. આ જોઈને ઈસુએ એઓના શિષ્યોને કહ્યું,
ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો કેટલું કઠણ છે. ઈશ્વરના રાજ્યમાં ધનવાનને પ્રવેશ કરવા કરતાં ઊંટને સોયના નાકામાંથી નીકળવું સહેલું છે.
તો પછી કોણ મુક્તિ પામી શકે?
જે મનુષ્ય માટે અસંભવ છે તે ઈશ્વરને સંભવ છે.
તેઓની યાત્રા દરમિયાન ઈસુ શિષ્યો સાથે અઠવાડિયાના પવિત્ર દિવસ વિશ્રામ દિને સ્થાનિક ધર્મસ્થાને જતા. બહારથી આવેલા મહેમાનને ઘણીવાર બોધપાઠ કરવા આમંત્રણ અપાતું.
સૌભાગ્યની વાત કે આજે આપણી મધ્યે મહાન ધર્મગુરુ પધાર્યા છે. આવો નાઝરેથના ઈસુને સાંભળીએ.
ઈસુ પ્રવચન કરવા ઉભા થયા ત્યારે એઓએ સભાજનો મધ્યે એક કુબડી મહિલાને બેઠેલી જોઈ. ઈસુએ તેને પોતાની પાસે બોલાવી પછી તેને સ્પર્શ કરી કહ્યું,
હે ભાઈ, તમારી બીમારી ચાલી ગઈ છે.
સભાજનોની નજરો નજર સ્ત્રી ટટ્ટાર ઊભી થઈને સાજાપણું પામી પછી ઈશ્વરની સ્તુતિ કરવા લાગી.
જુઓ જુઓ, આ બાઈ સાજી થઈ ગઈ. અરે આ તો ચમત્કાર થયો, આ બિલકુલ સાજી કરાઈ છે. આવો આવો, જુઓ જુઓ, સાજી થઈ ગઈ.
પ્રભુની પ્રભુની સ્તુતિ થાઓ. 18 વર્ષની બીમારી એકદમ ચાલી ગઈ. ઈશ્વર તમને તમને આશીષ આપે ગુરુજી.
ધર્મગુરુઓ સિવાય સઘળા આ જોઈ હર્ષિત થયા. પ્રધાન વડીલે પોતાને નિમણૂક કરેલ સ્થાનેથી ઊભા થઈ ઈસુના આ કાર્યનો વિરોધ કર્યો.
કામ કરવા સારું 6 દિવસ છે, તો સાજા થવા એ દિવસોમાં આવો ને, વિશ્રામ વરે કેમ?
હે કપટીઓ, શું વિશ્રામ વારે તમારામાંનું દરેક પોતાના ઢોરને ખૂંટાથી છોડીને પાણી પાવા નથી લઈ જતું? તો પછી ઇબ્રાહીમના વંશની આ સ્ત્રી કે જેને શેતાને 18 વર્ષ સુધી પોતાના બંધનમાં રાખી, એ શું વિશ્રામ વારે મુક્ત ન થવી જોઈતી હતી?
ઈસુના ઉત્તરથી પ્રધાન વડીલ અને અન્ય ધર્મગુરુઓ શરમાયા, પણ અન્ય જનોએ ઈશ્વરનો મહિમા કરવાનું ચાલુ રાખ્યું. છતાંય તેઓમાંના કેટલાકે ઈસુને પડકાર્યા.
પણ મારો પડોશી કોણ છે?
પેલા સિપાઈઓ તો નહીં જ,
તો સમ્રાટ હશે.
પોતાનાથી જુદો સ્વભાવ ધરાવતી વ્યક્તિઓને લોકો હંમેશા ધિક્કારતા હોવાનું જાણીને ઈસુએ શ્રોતાજનોને એક કથા કહેવાનું શરૂ કર્યું. તેઓ આ દ્રશ્યની કલ્પના કરી શકતા હતા. યરુશાલેમથી યરીખો નગરનો સુમસામ રસ્તો, જે અજાણી વ્યક્તિઓ માટે ઘણો ભયાનક હતો, કારણ ઘણીવાર આસપાસની ટેકરીઓ પાછળ લૂંટારાઓની ટોળીઓ છુપાઈ રહેતી હતી.
એકવાર એક મનુષ્ય યરુશલેમથી યરીખો ગામ જતો હતો. ત્યાં રસ્તે ડાકુઓએ આક્રમણ કરી મારી તેના બહારના વસ્ત્રો ઉતાર્યા પછી અધમુઓ છોડી ત્યાંથી ભાગી છૂટ્યા. ત્યારે એમ થયું કે એક ધર્મગુરુ ત્યાં થઈને ગુજર્યા. ઘાયલ મનુષ્યને જોઈ પીઠ ફેરવી ચાલ્યા ગયા. એ જ પ્રમાણે બીજા એક ધર્મગુરુ પણ ત્યાં થઈને જતા હતા, પણ એને જોઈને બીજે રસ્તે વળી ગયા. સંજોગે એક સમૃણી ત્યાં થઈને ગુજર્યો ને ઘાયલ મનુષ્યને જોઈ એનું મન દયાથી ભરાઈ આવ્યું. ધર્મશાળામાં લઈ જઈ સેવા કરી. બીજે દિવસે નીકળતા ધર્મશાળાના માલિકને થોડા પૈસા આપીને કહ્યું કે હું પાછો ફરું ત્યાં સુધી એની કાળજી રાખો, ને જો કંઈ વધારે ખર્ચો થાય તો હું ભરપાઈ કરીશ. આ ત્રણમાં કોણે પાડોશીનો ધર્મ નિભાવ્યો?
જેણે તેના પર દયા કરી.
ઈસુએ હસતા મુખે તેઓને કહ્યું, જાઓ તમે પણ એમ જ કરો. પાસ્ખા પર્વ પાળવા સારું યરુશાલેમ જતા ઈસુ યરીખો નગરીથી પસાર થયા. ત્યાં પણ ઉત્સવ મનાવનાર લોક ઈસુને જોવા મળ્યા. ઘણાઓએ એઓને પાપોની માફી વિશે તથા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા વિશે પ્રશ્નો કર્યા.
પ્રભુ, અમને તમારા માર્ગમાં ચલાવો.
મારા પ્રભુ અને ગુરુ, મને બચાવેલો.
યરીખો નગરમાં જાકી નામનો એક ધનવાન પરંતુ દગાખોર જકાતકાર રહેતો હતો. ઈસુને જોવાની ઉત્કંઠા ધરાવતો હતો, પણ કદનો ઠીંગણો હોવાથી ભીડ વચ્ચે ઈસુના દર્શન કરી ન શકતો. આથી લોકોથી અલગ થઈ તે નગરના એક ઝાડ પર ચડી ગયો.
આ તો પેલો ઘર ઉઘરાવનાર છે.
ઈસુએ ઝાડ નીચે થોબ્યા અને જાકી તરફ નજર કરી.
જાકી, જલ્દી નીચે ઉતરો, કારણ હું આજે તમારે ઘરે રોકાઈશ.
મારે ઘેર? એના ઘેર કોણ રોકાય?
જાકી ઈસુને કેવી રીતે જાણે છે?
આનંદથી ઓતપ્રોત થઈ જાકી જલ્દી ઝાડ પરથી નીચે ઉતરી આવ્યો અને ઉલ્લાસિત મને ઈસુને પોતાને ઘેર આવકાર્યા. પણ બીજાઓ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા. જકાતદારો પોતાના જ લોકોને છેતરતા હોવાથી કોઈ પણ સદગુરુ રોમન શાસકોમાંની આવી વ્યક્તિ સાથે સંબંધ ન રાખતા, પણ ઈસુએ દર્શાવેલી આવી કરુણાને લીધે જાકીનું હૃદય પરિવર્તન થયું.
સાંભળો, હું મારી મિલકતનો અડધો ભાગ ગરીબોને આપી દઉં છું, અને મેં જેઓને છેતર્યા છે તેઓને તો હું 4 ગણું પાછો વાળી.
નિશ્ચય આજે આ ઘરમાં તારણ આવ્યું છે, કારણ આ મનુષ્ય પણ ઇબ્રાહીમના વંશનો છે. હું ખોવાયેલાઓને શોધવા તથા તારવા આવ્યો છું.
યરુશાલેમમાં આવ્યા પહેલાં જ ઈસુ પોતાના ભવિષ્ય વિશે જાણતા હતા અને તેથી જ તેઓએ પોતાના શિષ્યોને ગુપ્તમાં આ વાત કહી.
સાંભળો, આપણે યરુશલામ જઈએ છીએ, ત્યાં મારા વિશે પ્રબોધકોના સર્વલેખ પૂરા થશે, મને અન્ય જાતિઓને હવાલે કરાશે, તેઓ મારી ઠઠ્ઠા કરી મારા પર થૂંકશે ને શરમજનક વ્યવહાર કરશે, કોરડે મારશે ને પછી મારી નાખશે, પણ ત્રીજા દિવસે હું સજીવન થઈશ.
યરુશલેમની નિકટ આવતા પ્રભુ ઈસુએ ગધેડાના એક વચેરા પર સવાર થવા ચાહ્યું. આથી 500 વર્ષ પહેલાની પ્રબોધકોની ભવિષ્યવાણી પૂરી થઈ કે એક વિજયવંત રાજા વચેરા પર સવાર થઈ શહેરમાં પ્રવેશ કરશે. ઈસુના યરુશલેમ નજીક આગમન થવાથી લોકોએ હર્ષથી એઓને ઘેરી લઈ પોતાના રાજા તરીકે ઘોષિત કર્યા. ભીડમાંથી કેટલાક ધર્મગુરુએ ઈસુને ફરિયાદ કરી,
હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો આ પથ્થર પોકારી ઉઠશે.
યરુશલેમ શહેર નજીક આવી ઈસુ થોભ્યા અને આખા નગર પર દ્રષ્ટિ કરી. પછી તેના વિનાશની ભવિષ્યવાણી કરતા એઓ રડી પડ્યા, કારણ ઘણા લોકોએ એઓનો મસીહ તરીકે સ્વીકાર ન કર્યો.
જો આજે તે તારી શાંતિને લગતા વાના જાણ્યા હોત તો કેટલું સારું થાત, પણ હમણાં તે તારાથી વંચિત છે. એવા દાડા આવશે જ્યારે તારા વેરીઓ તને અને તારા સંતાનોને ઘેરી લઈ ચારે તરફથી તારા પર પ્રહાર કરશે અને આ જ દિવાલોની મધ્યે તારો વિનાશ કરશે. તેઓ તારી મધ્યે પથ્થર પર પથ્થર નહીં રહેવા દે, કારણ કે તે તારી કૃપા દ્રષ્ટિના સમયને ન ઓળખ્યો.
જેમ જેમ ઈસુની લોકપ્રિયતા વધવા લાગી તેમ તેમ શહેરના ધાર્મિક અને રાજનૈતિક આગેવાનોને આના વિશે વધુ ને વધુ ચિંતા થવા લાગી.
મને ખબર છે કે ઘણાએ તેને પોતાનો રાજા માન્યો છે.
રાજા? તે વળી પાપી ભિખારીઓ ચોરોનો? એના જેવા તો ઘણાએ જોયા. તેઓ આવે, દાવો કરીને ચાલ્યા જાય, લોકો ભૂલી જાય.
અંધારામાં ના રહેતા એના ચેલા તો દિવસે દિવસે વધતા જાય છે, લોકો એની પ્રશંસા કરે છે
અને તેને રાજા માને છે. હું તમને ચેતવું છું કે જો આ માણસે વધુ શાંતિભંગ કરી તો હું તમને જવાબદાર ગણીશ.
તેનું કહેવું કદાચ સાચું ઠરે. આ સમયે આપણે ઈસુનો સામનો કરવો જોઈએ.
પાસ્ખા પર્વ પહેલાનું અઠવાડિયું હતું જ્યારે લોકો વિશેષ ધાર્મિક સંમેલન માટે એકત્ર થવાના હતા. ઈસુએ ધર્મસ્થાનનો ચોક પસાર કરી વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ધર્મસ્થાન આરાધના અને પ્રાર્થના સારું હતું, પણ ત્યાંના ધર્મગુરુએ આ પવિત્ર સ્થળમાં ઘોંઘાટભર્યું ખરીદ બજાર ચલાવવાની પરવાનગી આપી હતી, જ્યાં વેપારીઓ નાણાં બદલતા અને બલિદાન સારું ઢોરોને વેચતા હતા. ઈસુ ક્રોધિત થયા. પછી વેપારીઓના બાજેટો ઊંધા વાળ્યા અને તેઓને મંદિરમાંથી હાંકી કાઢ્યા.
શાસ્ત્રમાં લખે છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લૂંટારાઓની કોતરમાં બદલી નાખ્યું છે.
એની ધરપકડ કરો.
કેટલાક ધર્મગુરુઓ એ જ સમયે ઈસુની ધરપકડ કરવા ચાહતા હતા, પણ ઈસુની લોકપ્રિયતાને લીધે તેઓ એમ કરતા ગભરાતા હતા. તેથી તેઓએ ઈસુને એઓના જ બોધમાં ફસાવવા માટે એક ષડયંત્ર રચ્યું.
ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો શીખવો તે ખરું છે. તમે કોઈની પણ શરમ રાખ્યા વગર તેમને ઈશ્વરની ઈચ્છા વિશેનું સત્ય શીખવો છો. કહો તો, રોમી સમ્રાટને કર આપવો અમારે સારું નિયમ વિરુદ્ધ છે કે નહીં?
યરુશલેમ શહેર પર રોમન રાજ્યનો અધિકાર હોવાથી મોટાભાગના યહૂદીઓ તેઓને ધિક્કારતા હતા. તેમની માન્યતા પ્રમાણે સમ્રાટ કાઈસરને કર આપવો ધાર્મિક નિયમ વિરુદ્ધ હતું. જો ઈસુ આ કૃત્યને જાહેરમાં સમર્થન આપે તો એઓને બળવાખોર સાબિત કરી રોમન અધિકારીઓને હવાલે કરી દેવાય. પણ ઈસુને તેઓની ચાલાકીની ખબર હોવાથી એઓએ તરત જ પ્રત્યુત્તર વાળ્યો.
પ્રભુ તે તમને છેતરવા માંગે છે.
મને એક ચાંદીનો સિક્કો દેખાડો આના પર કોનું નામ તથા છાપ છે? તો જે સમ્રાટનું છે તે સમ્રાટને દો, અને જે ઈશ્વરનું તે ઈશ્વરને.
હવે બોલો ને.
ઈસુના અદ્ભુત જ્ઞાનથી ધાર્મિક આગેવાનો વિસ્મય પામ્યા, તો પણ તેઓએ ઈસુની હત્યા કરવાનું ષડયંત્ર ચાલુ રાખ્યું. આનો ઉપાય ઈસુના જ શિષ્ય પાસેથી તેઓને મળ્યો. શેતાને યહુદા ઈશ્કારિયોતમાં પ્રવેશ કર્યો અને તેણે ધાર્મિક આગેવાનો સાથે ગુપ્તમાં મળી ઈસુને ચાંદીના 30 સિક્કાને બદલે પરસ્વાધીન કરાવવાનું સ્વીકાર્યું. હવે પાસ્ખા પર્વ પાળવાનો સમય આવી પહોંચ્યો. પર્વની તૈયારી કરવાની જવાબદારી પ્રભુ ઈસુએ સિમોન પિત્તર અને યોહાનને સોંપી. તૈયારી કર્યા પછી ઈસુ અને 12 શિષ્યો એક ઘરના ઉપલા ઓરડામાં પાસ્ખાનું ભોજન જમવા મેજની આસપાસ એકઠા થયા.
મારી ઘણી ઈચ્છા હતી કે દુઃખ ભોગવતા પહેલા આ પાસ્ખાનું ભોજન તમારી સાથે જમું. હું કહું છું કે ઈશ્વરના રાજ્યમાં આનો અર્થ પૂરો ન થવા સુધી હું તે ફરીથી નહીં ખાઉં.
આ ભોજન જાતે એક અગત્યનો ધાર્મિક સંસ્કાર હતો, જે 1000 વર્ષ પહેલા મિસર દેશની ગુલામીથી ઇઝરાયલ પ્રજાના છુટકારાની યાદ આપતો હતો. તે આ વાતની પણ આગાહી કરતો હતો કે એક દિવસ મસીહ આ જગતમાં આવી તેમના પાપ માફ કરી ઈશ્વરનું રાજ્ય સ્થાપિત કરશે. ભોજન દરમિયાન પ્રભુ ઈસુએ રોટલી લીધી અને પ્રાર્થના કરી.
હે અમારા પ્રભુ ઈશ્વર વિશ્વવિધાતા, તમે ધન્ય છો જે પૃથ્વી પર અન્ન ઉપજાવો છો. અમારું શરીર છે જે તમારે સારું ભાંગવામાં આવે છે, મારી યાદગીરીમાં એમ જ કર્યા કરજો.
પ્રભુ ઈસુએ રોટલી ભાંગીને પોતાના શિષ્યોને આપી. પછી એઓએ તેમને એક દ્રાક્ષારસનો પ્યાલો આપ્યો, જેમાંથી તેઓએ વારાફરતી પાન કર્યું.
હે અમારા પ્રભુ ઈશ્વર વિશ્વવિધાતા, તમે ધન્ય છો જે દ્રાક્ષા વેલામાં ફળ ઉપજાવો છો. આને લઈ માહો માહે પાન કરો. હું કહું છું કે ઈશ્વરનું રાજ્ય ન આવતા સુધી હું કદી દ્રાક્ષારસ નહીં પીઉં. આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવવામાં આવે છે. પણ જુઓ, મને પરસ્વાધીન કરનારનો હાથ મારી સાથે મેજ ઉપર જ છે, અને મારું મૃત્યુ તો નિશ્ચિત છે જેમ ઈશ્વરે ઠરાવ્યું છે. પણ મને પરસ્વાધીન કરનારને અફસોસ
ના હોઈ શકે.
અસંભવ,
આવું તે કોણ કરે?
કોણ છે દગાખોર પ્રભુ?
પણ કેમ શક્ય છે?
ખબર નહીં.
સિમોન, સાંભળો સિમોન, શૈતાને તમ સૌને પરખવા ચાહ્યું કે જેમ ખેડૂત ઘઉંને ભૂસાથી અલગ પાડે છે તેમ સારાને ભૂંડાથી અલગ કરે. પણ મેં તમારે સારું પ્રાર્થના કરી કે તમારો વિશ્વાસ ન ડગમગાય, અને જ્યારે તમે મારી તરફ પાછા ફરો તો ભાઈઓના વિશ્વાસને દ્રઢ કરજો.
પ્રભુ, હું તો તમારી સાથે જેલ જવા અને મરવા પણ તૈયાર છું.
પિતર, હું કહું છું કે આજે રાત્રે મરઘો બોલ્યા અગાઉ તમે 3 વાર મને નકારશો.
એ રાત્રે ઈસુ તથા એઓના શિષ્યો યરૂશાલેમ શહેરની બહાર જૈતુન પર્વત પર પ્રાર્થના કરવા ગયા. રસ્તા કિનારે તેઓએ એક બગીચામાં પ્રવેશ કર્યો. પાસે જ એક ખાણી હતી જેમાંથી જૈતુનનું તેલ કાઢવામાં આવતું હતું, એટલે બગીચાનું નામ ગેથસેમાને પાડવામાં આવ્યું, જેનો અર્થ છે તેલની ખાણી.
ગુરુજી,
પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો.
ઈસુ જાણતા હતા કે એઓના પરસ્વાધીન થવાની તથા માર્યા જવાની વેળા પાસે આવતી જતી હતી, તેથી એઓ થોડાક દૂર જઈ ઘૂંટણે પડી પ્રાર્થના કરવા લાગ્યા.
હે પિતા, જો તમારી ઈચ્છા હોય તો આ દુઃખનો પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી નહીં તમારી ઈચ્છા પૂરી થાઓ.
એઓના દુઃખમાં પ્રભુ ઈસુનો પરસેવો લોહીના ટીપા સમાન જમીન પર પડતો હતો. પછી એઓને સામર્થ્ય આપવા સ્વર્ગેથી એક દૂત પ્રગટ્યો. પણ જ્યારે તેઓ પ્રાર્થના કરી ઊભા થયા તો જોયું કે બધા જ શિષ્યો ભાર ઊંઘમાં હતા.
તમે કેમ સૂતા છો? ઉઠો, ઉઠો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો.
થોડી જ ક્ષણોમાં ધર્મગુરુ અને સિપાહીઓને એક સમૂહ ત્યાં આવી પહોંચ્યો, જેની આગેવાની યહુદા ઈશ્કારિયોત કરતો હતો. એ વિશ્વાસઘાતી શિષ્ય ઈસુને આલિંગન કરવાનો દેખાવ કરવા આગળ આવ્યો.
યહુદા, શું ચુંબન દઈ મને પરસ્વાધીન કરે છે?
કેટલાક શિષ્યોએ તેમના વસ્ત્રોમાં રાખેલી તલવારો બહાર કાઢી.
પ્રભુ, શું અમે તલવાર ચલાવીએ?
એની ધરપકડ કરો.
પિત્તર પ્રભુ ઈસુનું રક્ષણ કરવા ધસી આવ્યા અને મુખ્ય ધર્મગુરુના ચાકરનો કાન કાપી નાખ્યો.
બહુ થઈ ગયું.
પ્રભુ ઈસુએ કોમળ સ્પર્શથી ચાકરનો કાન સાજો કર્યો.
ચમત્કાર!
શું મને ડાકુ સમજીને તલવાર તથા લાઠીઓ લઈને આવ્યા છો? ધર્મસ્થાનમાં તો રોજ તમારી સાથે જ હતો, પણ મને ના પકડ્યો. પરંતુ અંધકારનું સામ્રાજ્ય રાજ કરતું હોવાથી આ તમારી ઘડી છે.
ચાલો તેને પકડી લો.
સિપાહીઓએ ઈસુની ધરપકડ કરી હાથ બાંધી દીધા. ભયભીત થઈ સર્વ શિષ્યો પોતાનો જીવ બચાવવા દોડી ગયા. યરુશાલેમની સુમસામ અંધારી ગલીઓમાંથી પસાર થઈ સિપાઈઓ ઈસુને પ્રધાન ધર્મગુરુ કાયાફાસના મહેલ સુધી લઈ આવ્યા.
તેની ચોકી કરો.
થોડેક અંતરે પિત્તર પાછળ પાછળ આવતા હતા. ધર્મસ્થાનના સિપાઈઓની ઠઠ્ઠા મશ્કરી સહેતા પ્રભુ ઈસુએ આંગણામાં પ્રતીક્ષા કરી. લગભગ આખી રાતનું જાગરણ થવાની ખબર હોવાથી સિપાઈઓએ આગ સળગાવી હતી. પીતર તાપણું કરવા આગની આસપાસ બેઠેલા ચાકરોની સાથે જોડાયા, જ્યારે એક દાસીએ ઓળખી કાઢ્યા.
આ માણસ પણ ઈસુની સાથે જ હતો.
ભાઈ, હું તો તેને ઓળખતો જ નથી.
મેં બંનેને સાથે સાથે જોયા છે.
સિપાઈઓએ ઈસુની આંખે પાટો બાંધી મારવાનું શરૂ કર્યું.
પ્રભુ કરો, અરે કોણ તમને મારશે?
હવે શું થનાર છે તે કહે.
થોડા સમય પછી જ્યારે પિત્તર ગભરાટથી આંગણામાં આમતેમ ફરતા હતા, ત્યારે કોઈએ એઓની તરફ ચીંધીને કહ્યું,
એ તું પણ તેઓ માનો જ છે?
અરે હું નથી ભાઈ.
દરમિયાન ધાર્મિક આગેવાનોની એક મહાસભા ઓચિંતી એકઠી થઈ. ઈસુને ક્રૂર સિપાઈઓના કબજામાંથી છોડાવી સભામાં હાજર કરેલા એક અધિકારી ત્યાં આવ્યો.
અમે તો તમારા દાસ છીએ.
બંધ કરો, આ બધું બંધ કરો. હું કહું છું એને સભામાં હાજર કરો.
ચાલ.
મહાસભામાં ઈસુની પ્રશ્નોત્તરી શરૂ થઈ.
અમને કહો, શું તમે જ મસીહ છો?
જો હું તમને કહું તો તમે મારો વિશ્વાસ નહીં કરો, અને જો હું પ્રશ્ન પૂછું તો ઉત્તર નહીં આપો. પણ હવે પછી હું સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેસીશ.
તો પછી તમે ઈશ્વર પુત્ર છો?
હા, જરૂર.
પ્રભુ ઈસુને ધકેલીને લઈ જતા સમયે ભીડમાંથી એક માણસે પિત્તરને દર્શાવતા કહ્યું,
એમાં કોઈ શંકા જ નથી કે આ માણસ ઈસુ સાથે હતો, કારણ કે તે ગાલિલનો છે.
આ ચોક્કસ.
કોને ખબર તમે શું કહો છો?
પ્રભુ ઈસુએ પાછા ફરી સીધા પિત્તર સામે નજર કરી, ત્યારે આ અતિ પ્રિય શિષ્યને ઈસુની ભવિષ્યવાણી યાદ આવી.
આજે રાત્રે મરઘો બોલ્યા અગાઉ તમે 3 વાર મને નકારશો.
ભારે રુદન સાથે પિત્તર ત્યાંથી ચાલ્યા ગયા. વેલી પરોડીએ યરુશાલેમની સાંકડી ગલીઓમાં થઈ સિપાઈઓ પ્રભુ ઈસુને યહુદિયા પ્રાંતના રોમન રાજ્યપાલ પિલાતને આંગણે ધકેલી લાવ્યા. યહુદીઓની કોઈ પણ પરવા કર્યા વિના પિલાતે હજારો લોકોને ક્રૂસની સજા દીધી હતી.
વહેલી સવારના પોરમાં તમે લોકો અહીં શું ચાહો છો?
અમારા લોકોને ભડકાવતા અમે આને પકડ્યો છે.
ધર્મસ્થળે તો આને ઉદામ મચાવી દીધો.
એને શી સજા થવી જોઈએ?
એને મૃત્યુદંડ દો.
શાંતિ ભંગ ન થાય ત્યાં સુધી રોમન અધિકારીઓ સ્થાનિક ધાર્મિક વાદ વિવાદમાં કોઈ દખલ ન કરતા.
હું આ માણસમાં મૃત્યુદંડ યોગ્ય કોઈ અપરાધ જોઈ શકતો નથી.
અમે તેનામાં ગુનો જોયો છે. તે સમ્રાટને કર આપવા મના કરે છે, પોતે મસીહા અને રાજાઓનો દાવો કરે છે. રાજા
આ આરોપ પર પિલાતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. કદાચ બળવો ફાટી નીકળે તો તેઓની સત્તા પણ ચાલી જાય.
રાજા, તમે શું યહૂદીઓના રાજા છો?
તમે ઠીક કહો છો.
એણે આ બધું ગાલિલમાં શરૂ કર્યું, તે હવે અહીંયા આવ્યો છે.
ગાલિલમાં? આ મનુષ્ય ગાલિલનો છે? જો એમ હોય તો રાજા હેરોદેનો ન્યાય કરશે. એવો તો હાલ યરૂશલેમમાં છે ને. ઈસુને ત્યાં લઈ જાઓ.
હા સાહેબ.
ફરી એકવાર પ્રભુ ઈસુને યરૂશલેમની ગલીઓમાંથી લઈ જઈ રાજા હેરોદના દરબારમાં ફરિયાદીઓ સામે ઊભા કર્યા.
તું પોતે પોતાને સમજે છે શું? પેલા જે તારા શિષ્યો કહેવાય છે તે કોણ છે? ઘણાએ કહે છે કે તું ચમત્કારો પણ કરે છે. મને પણ કંઈક કરીને દેખાડ ને.
પ્રભુ ઈસુએ કોઈ પ્રત્યુત્તર ન વાળ્યો, પણ ધાર્મિક આગેવાનો અને અધિકારીઓથી શાંત ન રહેવાયું.
મહારાજ, આ બધાને ભડકાવતો રહ્યો છે અને પોતે પોતાને રાજા કહે છે.
આ માણસ એ પાછો રાજા?
રાજા હેરોદે ઈસુની મશ્કરી કરવાનું શરૂ કર્યું. સિપાઈઓએ ઈસુને એક જાંબુડો અંગરખો પહેરાવી એઓના ઠઠ્ઠા કર્યા.
આ રાજાના કપડા તો જુઓ.
મહારાજનો જય હો. એને સખત મારો. પિલાત પાસે પાછો લઈ જાઓ. ઈસુ તેના પ્રાંતનો છે.
ઈસુને પિલાત પાસે પાછા લાવવામાં આવ્યા તે દરમિયાન એક વિશાળ જનસમૂહ ત્યાં એકઠો થયો હતો. પર્વમાં આવેલા લોક, સૈન્યના અધિકારી તથા અન્ય જન પિલાતના ન્યાયાસન સામે ઉભા હતા. છતાંય પિલાત ઈસુને દંડ દેવા રાજી ન હતા.
આ વ્યક્તિએ મૃત્યુદંડ લાયક કોઈ અપરાધ નથી કર્યો, એટલે હું તેને કોરડા મરાવીને છોડી દઉં છું.
આ તહેવારના સમયે તો તમે એક વ્યક્તિને હંમેશા મુક્ત કરો જ છો ને.
રિવાજ પ્રમાણે રોમન શાસન દ્વારા પાસ્કા પર્વને સમયે મરણ દંડ યોગ્ય એક વ્યક્તિને મુક્ત કરવામાં આવતી હતી. ઈસુને સિપાઈઓએ આવો ક્રૂર માર માર્યો હોવા છતાંય જનતાનો આક્રોશ શાંત ન પડ્યો. ભીડમાં પ્રભુ ઈસુ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર લોકો પણ હતા, પરંતુ બીજાઓના વિરોધ સામે તેઓ નિસહાય હતા. બળવો ફાટી નીકળવાના ભયથી પિલાતે છેવટે પ્રભુ ઈસુને ક્રૂસે જડવાનો હુકમ ફરમાવ્યો. લોકોના દબાણ હેઠળ ખૂની બારાબાસને મુક્ત કરવા પિલાત સંમત થયા. ઈસુને ક્રૂસે જડવાનો હુકમ આપતા જાહેરાત કરી કે આ મનુષ્યનું રક્ત વહેવડાવવા સંબંધે હું નિર્દોષ છું.
તેનું રક્ત અમારે અને અમારા સંતાનોને માથે.
સિપાઈઓ હુકમનો અમલ કરવા તૈયાર હતા.
તું અમને બચાવશે મહારાજ, હે તું બચાવશે.
અરે તારો કોઈ ચમત્કાર દેખાડ ને.
ચાલો ચાલો અને ક્રૂસે ચડી
દે. હા જી સાહેબ, ચાલો ચાલો.
વધુ એક વાર માર માર્યા પછી સિપાઈઓએ ઈસુને પોતાનો અંગરખો પહેરાવ્યો અને ઘાયલ પીઠ પર ક્રૂસ બાંધી દીધો. પછી યરૂશલેમના ભરચક માર્ગોમાં ધકેલી આખા શહેરમાં થઈ પસાર થવાની ફરજ પાડવામાં આવી.
પાછળ ખસો, આગળ જાઓ, એનાથી દૂર રહો.
સવારે 9 ના ટાણે સિપાઈઓ ઈસુને યરૂશલેમની બહાર ગલગથા નામક સ્થળે લઈ ગયા. નિર્બળતા અને થાકને કારણે ઈસુ ભોંય પર પડી ગયા. છતાંય ક્રૂસ તો પીઠ પર બાંધી જ રાખ્યો હતો. કામમાં બાધા ન આવે હેતુથી ક્રૂસ વહન કરવા ભીડમાંથી કોઈને શોધી કાઢ્યો.
શું નામ છે તારું?
હું સિમોન કુરેની સાહેબ.
ચાલે ક્રૂસ ઉપાડ,
દોરડા કાપો.
ચાલ ઉપાડ, ઉપાડ, પાછળ પાછળ હટો, ચાલો રસ્તો ખાલી કરો, ચાલો ચાલ ચાલો, બાળ એકલો છોડી દે ને.
સિપાહીઓ સિમોનની પીઠે ક્રૂઝ બાંધતા હતા તે દરમિયાન રુદન કરતી કેટલીક સ્ત્રીઓ ઈસુ પાસે આવી.
હવે તમારે સારું રડીએ છીએ પ્રભુ, વિલાપ કરીએ છીએ, પીલો પ્રભુજી, પીલો.
હે યરૂશલેમની દારીઓ, મારે સારું નહીં પણ તમારા ને તમારા સંતાનો સારું રડો, કારણ જો આ લોકો મારી સાથે આમ વર્તે છે તો તમને તો શું નહીં કરે.
તેઓ ગલગથા નામની ટેકરીએ પહોંચ્યા અને એ ઘાતકી કાર્યનો પ્રારંભ થયો. બે અપરાધીઓની સાથે સાથે ઈસુનો પણ બહારી પોશાક ઉતારવામાં આવ્યો. પછી ઈસુને દોરડાથી ક્રૂસે બાંધવામાં આવ્યા અને હાથ અને પગમાં ખીલા ઠોકવામાં આવ્યા.
મારું કામ કરતા રહો, ક્રૂસ ઉપાડો. તું ખીલા ઠોક, દોરડા ઢીલા કરો.
ત્રણેય ક્રૂસને ઉભા કર્યા બાદ પ્રભુ ઈસુના માથા પર એક પાટિયું જડી દેવામાં આવ્યું જેના પર લખ્યું હતું, આ યહૂદીઓનો રાજા છે. પછી ભીડ સાથે ઉભા રહી સિપાહીઓ ઈસુના મરણની પ્રતીક્ષા કરવા લાગ્યા. થોડા સમય પછી પ્રભુ ઈસુનો મધુર કંઠ સંભળાયો,
પિતા તેઓને માફ કરો કારણ તેઓ નથી જાણતા કે તેઓ શું કરે છે.
ભીડની મધ્ય કેટલાક ધર્મગુરુઓ પણ હતા જેઓ ઈસુ પર આરોપ મૂક્યા હતા.
એણે બીજાને તો બચાવ્યા, હવે બચાવે પોતાને.
જો મસીહા છે તો પોતાને બચાવી લે ને વળી ક્રૂસેથી નીચે ઉતરી આવ.
અરે તારો એક જ ચમત્કાર દેખાડ ને.
સિપાહીઓને પોતાનું સ્થાન છોડવાની પરવાનગી ન હોવાથી તેઓને રમત સૂજી. વિવાદ સર્જાયો કે ઈસુના વસ્ત્રો કોણ રાખે,
સાધારણ માણસનો પોશાક નથી રે.
એ છોડે છોડે. અરે અરે સાંભળો સાંભળો ભાઈ, એને ના ફાડશો. હું કહું છું કે શું કરીએ એનું. ચાલો ચાલો ચિઠ્ઠી.
ઈસુ ક્રૂસ પર લટકતા હતા તે સમયે એક સિપાહીએ સિરકામાં બોળેલી વાદળી તેઓના મુખ સુધી લંબાવી.
જો તું યહૂદીઓનો રાજા હોય તો પોતાને બચાવ.
ઈસુએ સિરકાનો અસ્વીકાર કર્યો. એઓને ડાબે હાથે લટકેલ અપરાધી બોલી ઉઠ્યો,
તું તો મસીહ છે ને, પછી પોતાને અને અને અમને પણ બચાવ.
તને ઈશ્વરનો પણ ભય નથી? આપણને તો યોગ્ય સજા થઈ જ છે, પણ એવો તો નિર્દોષ છે. ઈસુ, જ્યારે તમે તમારા રાજ્યમાં આવો તો મને યાદ કરજો.
હું વચન દઉં છું, આજે તમે મારી સાથે સ્વર્ગમાં હશો.
સમય પસાર થયો. ભર બપોર હોવા છતાંય દેશમાં સર્વત્ર ઘોર અંધકાર છવાઈ ગયો. થોડેક દૂર ધર્મસ્થાનમાં અતિ પવિત્ર સ્થાન હતું, જ્યાં વર્ષમાં ફક્ત એકવાર પ્રધાન ધર્મગુરુ પ્રજાના પાપોની માફીને અર્થે ઈશ્વર સમક્ષ હાજર થતા. અહીં પ્રધાન ધર્મગુરુને ઈશ્વરની હાજરીથી દૂર રાખનાર એક વિશાળ પડદો હતો જે અચાનક ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો.
હે પિતા, મારો આત્મા તમને સોંપું છું.
કઠોર રોમન અધિકારીએ ઘણાનું મોત નિહાળ્યું હતું, પણ ઈસુનું મોત અજોડ હતું.
ઈશ્વરનો મહિમા થાવ, નિશ્ચય આ ધાર્મિક માણસ હતો.
સિપાહીઓએ પ્રભુ ઈસુની કુખમાં ભાલો માર્યો. રક્ત તથા પાણી વહેવાથી સાબિત થયું કે સાચે જ એઓ મરણ પામ્યા હતા. ઘણીવાર મૃતદેહને રાતભર ક્રૂસે લટકાવી રાખવામાં આવતા, પણ પવિત્ર ઉત્સવના સમયે નહીં. ધાર્મિક સભાના નેક સદસ્ય આરિમથાઈના યુસફે, જે આ કાર્યમાં સંમત ન હતા, પિલાત પાસે જઈ ઈસુના મૃતદેહને કવરમાં રાખવાની પરવાનગી માંગી. પિલાતે સંમતિ આપી. યુસફે ઈસુના મૃતદેહને શણના કપડામાં લપેટી એક નવી કબરમાં મૂક્યો ને કબરનું મોણું ભારે પથ્થરથી બંધ કર્યું. પાછા ફરતા તેઓએ કેટલીક મહિલાઓને ત્યાં આવતા દીઠી, જે ઈસુના જીવનકાળ દરમિયાન એઓની અનુયાયી હતી ને દૂરથી ઈસુના મોતને નિહાળ્યું હતું.
માફ કરો, અમે પ્રભુના શબ્દની પાછળ પાછળ આવતા હતા.
બધા જ આવી શકો છો, પણ હમણાં પાછા ફરીએ, કારણ વિશ્રામવાર થવાનો છે.
ઈસુનો મૃતદેહ ક્યાં રાખ્યો હતો તેની માહિતી મેળવી તેઓએ શહેરમાં જઈ સુગંધિત દ્રવ્યો તથા શણના પાટા તૈયાર કર્યા રિવાજ પ્રમાણે તે પ્રભુના મૃતદેહ પર લપેટવા સારું હતા. રવિવારની પરોળે તે સ્ત્રીઓ ઉતાવળે કબર પર આવી. કબર પરનો ભારે પથ્થર કોણ ખસેડશે તે વિશે તેઓ મૂંઝવણ અનુભવતી હતી, પણ તેઓના આશ્ચર્ય પથ્થર હટેલો હતો. તેઓ અંદર ગઈ તો જોયું કે ત્યાં કેવળ શણના કપડાં જ હતા, પણ મૃતદેહ ગાયબ હતો. એકાએક ઉજ્જવળ વસ્ત્રો ધારણ કરી બે સ્વર્ગદૂત પ્રગટ્યા. ભયભીત થયેલી સ્ત્રીઓને દૂતોએ આ સંદેશ આપ્યો.
તમે જીવંતને મરેલાઓમાં કેમ શોધો છો? એવો અહીં નથી, સજીવન થયા છે. ગાલિલમાં તમને કહેલા કથનને યાદ કરો. હું પાપી લોકોને હવાલે કરાઈશ, ક્રૂસ પર માર્યો જઈશ, પણ ત્રીજે દિવસે સજીવન થઈશ.
સ્ત્રીઓના મનમાં પ્રભુ ઈસુના વચનોની યાદ તાજી થઈ, જે ઈસુએ માર્ગમાં તથા પર્વત પર કહ્યા હતા.
તમે આ વાત કોઈને ન જણાવતા, હું બહુ દુઃખ ભોગવીશ તથા લોકો દ્વારા નકારાઈશ. તેઓ મને મોતે મારશે, પણ ત્રીજા દિવસે હું સજીવન થઈશ.
એક નવીન દર્શન સાથે સ્ત્રીઓ પ્રભુના 11 શિષ્યો પાસે દોડી આવી.
સાંભળો, કબર પરનો પથ્થર હટેલો છે. અમે અંદર ગયા, પણ આપણા પ્રભુનો શબ્દ ત્યાં નથી.
એ કેવી રીતે બને?
પ્રભુનો શબ્દ નથી.
અને બે મનુષ્ય પ્રગટ થયા, સૂર્ય સમાન ચમકતા, સ્વર્ગદૂત. અને પછી અમને કહ્યું કે તમે જીવંતને મરેલાઓમાં કેમ શોધો છો? આ તો સત્ય છે.
પણ એ કેવી રીતે?
અમારો વિશ્વાસ કરો. વિશ્વાસ. અમે તેઓને જોયા. તમે પણ જોઈ આવો, કબર ખાલી છે અને પ્રભુ ત્યાં નથી. પિતર, તમારે વિશ્વાસ કરવો જ પડશે.
પિતરે પોતે કબર પર જઈ નિહાળ્યું. આ બધી હકીકતોની મૂંઝવણ મધ્યે એક અદ્ભુત સમાચાર લઈ પ્રભુના બે શિષ્યો બીજાઓ પાસે યરૂશાલેમ આવ્યા.
પ્રભુ સાચે સજીવન થયા છે. હા, તેઓએ સિમોનને દર્શન દીધા.
રસ્તે ચાલતા અમે એને ઓળખ્યા નહીં,
પણ રોટલી ભાંગતાની સાથે અમે ઓળખી પાડ્યા.
એમોસમાં એઓ ત્યાં કેમ ના પહોંચ્યા?
તમને શાંતિ થાઓ.
ઓ સ્વામી
તમારા મનોમાં સંદેહ કેમ છે? આજો મારા હાથ ને પગ અને જાણી લો કે હું જ છું. મને અડકશો તો ઓળખશો.
ઈસુ તેઓની નજીક આવ્યા, જેથી પોતાના હાથ અને પગ પરના નિશાન તેઓ જોઈ શકે. એક શિષ્ય એઓને કંઈક ખોરાક આપ્યો, તેનું સેવન કર્યું.
કારણ કે આત્માને હાડમાંસ નથી હોતા, જેમ તમે મારામાં જુઓ છો. હું તમારી સાથે હતો ત્યારે આ જ વાતો કહેતો હતો કે મારે વિશે મૂસાના નિયમ, પ્રબોધકોના લેખ તથા ગીતશાસ્ત્રમાં લખેલું સઘળું પૂરું થનાર હતું. આમ લખેલ છે કે મસીહ દુઃખ ઉઠાવશે અને ત્રીજે દિવસે મરેલાઓમાંથી સજીવન થશે, અને એઓના નામમાં પાપ ક્ષમા તથા પસ્તાવાનો સંદેશ યરૂશાલેમથી શરૂ કરીને આખા વિશ્વમાં પ્રચાર કરાશે. તમે આ બિનાઓના સાક્ષી છો, અને હું સ્વર્ગેથી તમારા પર પવિત્ર આત્માને મોકલી આપીશ. પણ તમે ત્યાં સુધી યરૂશાલેમમાં જ પ્રતીક્ષા કરતા રહેજો.
ઈસુએ અનેક વાર જુદે જુદે સમયે એઓના અનુયાયીઓને દર્શન દીધા. એક વાર તો 500 જણના સમૂહને. છેવટે એઓના સજીવન થયા અને 40મે દિવસે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને જૈતુન પર્વત પરના બગીચામાં લઈ ગયા. હાથ ઊંચા કરીને આશીર્વચન કહ્યા.
ઈશ્વર તમને આશીર્વાદ આપો ને રક્ષા કરો. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ સારું જાઓ અને સર્વ દેશનાઓને મારા શિષ્ય કરો. તેમને પિતા, પુત્ર તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે પાળતા શીખવો, અને જુઓ, જગતના અંત સુધી હું સર્વદા તમારી સાથે છું. આમેન.
આ કથન પછી વાદળે ઈસુને ઘેરી લીધા. એઓ સ્વર્ગે ઊંચકી લેવામાં આવ્યા.
પ્રભુ ઈસુએ સ્પષ્ટ રૂપે સમજાવ્યું છે કે જો આપણે એઓને આપણા પાપના પ્રાયશ્ચિત રૂપે ઈશ્વરના બલિદાન તરીકે માની પોતાના તારણહાર તરીકે સ્વીકારીએ તો આપણને અનંત જીવનનું દાન મળે છે. એઓ આપણા પાપોને સારું ક્રૂસ પર મર્યા અને ત્રીજે દિવસે સજીવન થઈ ઉઠ્યા, જેથી આ વાત સિદ્ધ કરે કે એઓ જ માત્ર ઈશ્વર છે. ઈસુએ પોતે કહ્યું,
સજીવન કરનાર તથા અનંત જીવન આપનાર હું જ છું, જે મારા પર વિશ્વાસ કરે તે મૃત્યુ પામે તો પણ જીવશે.
પ્રભુ ઈસુ તમારા પાપ માફ કરી જીવનમાં શાંતિ અને દૈવી પ્રેમ દેવા ઈચ્છે છે. તમે હાલ જે જીવન વ્યતીત કરો છો એનાથી ચઢિયાતું, ભરપૂર અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન પ્રદાન કરવા ચાહે છે. આ સત્ય સમજાવવા એઓએ કહ્યું,
જુઓ, હું હૃદયના દ્વારે ઉભો રહીને ખટખટાવું છું. મારી વાણી સાંભળી જે કોઈ દ્વાર ખોલે તો હું એના જીવનમાં પ્રવેશ કરીશ.
એઓને માફી તથા પ્રેમનો અનુભવ કરવા તથા મૃત્યુ પછી ઈશ્વર સાથે સદાકાળ વાસો કરવા તમારે પ્રભુ ઈસુને ઈશ્વરના બલિદાન તરીકે સ્વીકારવા પડશે ને પોતાના હૃદયમાં આવવા આમંત્રણ આપવું પડશે.
હે સઘળા પરિશ્રમ કરનારા તથા પાપના ભારે બોજ તળે દબાયેલા લોક, મારી પાસે આવો ને હું તમને વિશ્રામ આપીશ. માર્ગ, સત્ય તથા જીવન હું જ છું. મારા સિવાય કોઈ સ્વર્ગમાંના પિતા પાસે જઈ શકતું નથી.
જો તમે પાપોની માફી પામવા હાર્દિક ઈચ્છા ધરાવો છો તો વિશ્વાસ સાથે પ્રાર્થના કરી શકો છો અને ઈસુ તમારા જીવનમાં આવશે. મારી પાછળ પાછળ મનમાં કે શાબ્દિક રૂપે આ પ્રાર્થના કરો, પ્રભુ ઈસુ, મારે તમારી જરૂર છે. ક્રૂસ પર પ્રાણ દઈ મારા પાપોની ખંડણી ચૂકવવા બદલ તમારો આભાર. હું મારું હૃદયરૂપી દ્વાર ખોલીને તમને મારા મુક્તિદાતા તથા પ્રભુ તરીકે સ્વીકારું છું. મારા જીવનનું નિયંત્રણ તમે કરો અને તમે ચાહો છો એવી વ્યક્તિ મને બનાવો. આમેન. જો તમે નિખાલસ હૃદયે આ પ્રાર્થના કરી છે તો પ્રભુ ઈસુ નિશ્ચય તમારા જીવનમાં પ્રવેશ્યા છે, તમારા પાપ માફ થયા છે અને મૃત્યુ પછી તમે ઈશ્વર સાથે ચિરકાળ વાસો કરશો. દરરોજ પ્રાર્થનામાં ઈશ્વર સાથે વાર્તાલાપ કરો, બાઇબલ વાંચી તેનું મનન કરી એને અનુસરો, ઈસુ પર હેત રાખનાર અનુયાયીઓની સંગતમાં રહો, છેવટે એઓના પરાક્રમી વચનને કદી ન ભૂલશો.
હું તમને કદી મૂકી દઈશ નહીં, કદી ત્યાગીશ નહીં. જુઓ, જગતના અંત સુધી હું હંમેશા તમારી સાથે જ છું.
પ્રિય શ્રોતા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વધુ જાણવા અથવા પ્રભુ ઈસુના જીવનની સત્યકથા નામક પુસ્તિકા મફત પ્રાપ્ત કરવા અમને જરૂર પત્ર લખશો. અમારું સરનામું છે ઇન્ડિયા કેમ્પસ ક્રુઝેટ ફોર ક્રાઇસ્ટ, પોસ્ટ બોક્સ 8422, સેન્ટ થોમસ ટાઉન, બેંગ્લોર 560084. સરનામું ફરી એકવાર સાંભળો, ઇન્ડિયા કેમ્પસ ક્રુઝેટ ફોર ક્રાઇસ્ટ, પોસ્ટ બોક્સ 8422, સેન્ટ થોમસ ટાઉન, બેંગ્લોર 560084. ઈશ્વર તમ સૌને આશીષ આપો.